ઘાણીના બળદને જોયો છે? ઘાણી ક્યાંક ક્યાંક છે. જીવનને સમજવું હોય તો ઘાણી પાસે જઈને ઊભા રહેવું, તેમાં તલ પીલાય અને તેનું તેલ નીકળે. જેમાં તેલી ગુણ છે તેવા બીને કુદરતી રીતે પીસવાની અને પીલવાની પ્રક્રિયા તે ઘાણી. એક બળદ ગોળ ગોળ ફર્યા કરે અને તેની ડોકે બાંધેલી ધૂસરીથી તલ પીલાયા કરે. તલમાંથી તેલ નીકળે તે એકઠું થાય. બળદે કંઈ નહીં કરવાનું, બસ ગોળ ગોળ ચક્કર માર્યા કરવાના. આ બળદ થાકીને ઊભું રહી જાય તો? પણ ના, ઘાણીના માલિકે વ્યવસ્થા કરી કે બળદના ગળામાં ઘંટડી બાંધી. ઘંટડીના મધુર અવાજે બળદને ચક્કર ઘૂમવામાં મજા આવે અને બહાર બેઠેલા ઘાણીના માલિકને ખ્યાલ આવે કે બળદ ઊભો તો નથી રહી ગયો ને. ઘાણીમાં પીલવાનું જાજું, પામવાનું ઓછું. ઘાણી હવે તો ભાગ્યે જ ક્યાંક જોવા મળે છે. હવે માણસનું જીવન ઘાણીના બળદની પ્રતિકૃતિ જેવું થઈ ગયું છે. તદાચ તેથી જ અસલ ઘાણી ઘટી ગઈ છે અને માનવીય ઘાણી ચો તરફ જોવા મળે છે. મહાન સિકંદરનું મૃત્યુ થયું. લાખો લોકો નગરના રસ્તાઓ ઉપર આવી તેની અંતિમ યાત્રાની પ્રતીક્ષા કરતા હતા. સિકંદરની નનામી આવી મહેલમાંથી બહાર. ત્યાં ઉભેલા સૌના મનમાં એક પ્રશ્ન થયો નનામી જોઈને. સૌને થયું કે આ તો નવું કહેવાય, આવું કદી થયું નથી. અવસાન પછી શબને લઈ જવાનું તો રોજ બને, પણ આજે આ શું? સિકંદરના મૃતદેહને શણગારેલી નનામી પર સારી રીતે રાખ્યો હતો, પણ તેના બંને હાથ બહાર ખાલી અને ખુલ્લા લટકતા હતા. મૃતદેહના હાથ તો અંદર બાંધેલા હોય છે, શું કોઈ ભૂલ થઈ ગઈ છે? કે પછી એક બે નહીં, સેંકડો લોકો અંતિમ યાત્રા માટે નનામીને ઉંચકીને મહેલની બહાર લાવ્યા હતા. શું કોઈનું ધ્યાન ન ગયું? આખું ગામ પૂછતું હતું કે મહાન સિકંદરના હાથ બહાર કેમ છે. સાંજ ઢળી ત્યાં નગરમાં વાત પ્રસરી કે સિકંદરની ઈચ્છા હતી કે મારા હાથ બહાર ખુલ્લા અને ખાલી રાખવા, કે જેથી સૌ જાણી લે કે જગત આખાને જીતનાર મહાન સિકંદરના હાથ પણ મહાપ્રયાણ સમયે તો ખાલી જ છે. ભલે સૌ નોંધી લે કે દુનિયા આખીને જીતી ચૂકેલા અને જે ચાહ્યું તે ગાંઠે બાંધી લેનારા અને વિશ્વ જેને મહાન વિજેતા કહે છે તેવા સમ્રાટ સિકંદરના હાથ પણ આ ફાની દુનિયા છોડતી વખતે ખાલી જતા. સિકંદરને મરે કેટલા વર્ષો વીતી ગયા, ત્યાર પછી કેટલા મહાત્માઓ, સંપત્તિ ધારકો, સાધુ સંતો સૌ દુનિયા છોડી ગયા અને સૌના હાથ ખાલી જતા. આપણે સૌ નાના મોટા સિકંદર છીએ, જે જીવનભર બધું ગાંઠે બાંધવા મથે છે, બધું જીતવા ખરીદવા ઘાણીના બળદની જેમ ચક્કર ચક્કર ફરે છે. આજ સુધી જનારને બધું હાથવગું કરી લેતા કદી ભાળ્યા છે? આખા જીવનનો શ્રમ સંપદા ન બની શક્યો અને ભીતર પૂર્ણતા ન ઉમેરી શક્યો તો પછી હજુ પણ રેતી પર મહેલ બનાવતા રહેવું છે? પાણી ઉપર ક્યાં સુધી લકીર ખેંચા કરવી છે? ઘાણીના બળદ હોવાની ઉપલબ્ધિ શું? માત્ર એવું લાગે કે ચાલીએ છીએ, પણ હોઈએ ત્યાં ન ત્યાં. હલ્યા કરવાનું પણ હાલવાનું નહીં. ઘાણી નામશેષ થવા આવી, પણ આપણે તો હજુ ઘાણીના બળદની જેમ માથું નીચે રાખી ચક્કરો મારવા છે. આર્થિક સદ્ધર થવાથી અર્થપૂર્ણ નથી થવાતું તે આપણને ક્યારે સમજાશે? મહાન સિકંદર મરતી વખતે હાથ બહાર ખાલી દેખાડી જે કહી ગયો તે આપણે સમજવું જ નથી? કરોડોના બંગલા, લાખોની ગાડી, અબજોના શેર, હજારો સાડીના ઢગલા, સત્તાનું ભારેખમ પોટલું, એવું બધું અહીં જ છોડી દેવાનું છે? હે ઘાણીના બળદ, સમજ જરા. ભીતર જો ભરા હોગા વહ સાથ મેં આયેગા. હા, આપણે સૌ ભિખારી છીએ, કશું સ્થૂળ માંગીએ કે ન માંગીએ, આપણે સૌ બેગર્સ ઓફ એટેન્શન તો છીએ જ. મંદિરમાં જઈ હાથ જોડી એમ કહીએ કે યથા યોગ્યમ તથા કુરુ, તો તે પ્રાર્થના છે. પણ હે ભગવાન, દીકરાને સારા ટકા આવે તેવું કરજો એમ કહીએ તો તે માંગણી છે, ભીખ છે, પ્રાર્થના નથી. પણ પ્રાર્થના જો આપણે અન્ય નોંધ લે તે માટે કરતા હોઈએ તો તે પણ ભીખ છે અને આપણે ધ્યાનાકર્ષક ભિખારી છીએ. વાત થોડી વિચિત્ર છે, જટ ગળે ઉતરે તેવી નથી, પણ આપણા સૂક્ષ્મ અહમને બાજુમાં બેસાડી દઈ વિચારીએ તો વાત ખોટી નહીં લાગે. એક પ્રકારની માનવીય મર્યાદા છે જેના મૂળિયા ઊંડા છે. આપણને કોઈનું ધ્યાન ખેંચવાની તાલાવેલી હોય છે, ભૂખ હોય છે, અને આ ભૂખમાંથી જ ભીખ જન્મે છે. કારણ એવું છે કે હું મને જ ઓળખતો નથી, તેથી હું મારી ઓળખાણ કોઈકની આંખોમાં શોધું છું, કોઈકના શબ્દોમાં ખોજું છું, કોઈકના સ્વીકારમાં તલાશું છું. મારો ચહેરો અન્યની આંખે કેવો દેખાય છે તેની મને ચિંતા રહ્યા કરે છે. મારો વિચાર અન્યના અભિપ્રાયનો મોહતાજ રહે છે. મારું વ્યક્તિત્વ અન્યની મોહર લાગે તેની સતત પ્રતીક્ષા કરે છે. તેઓ શું માને છે, તેઓ શું કહેશે, તેની મૂંઝવણમાં હું અટવાઉં છું. હું અન્ય પાસે સતત સતત કશુંક ઈચ્છું છું, માંગું છું, યાચું છું. એ દૃષ્ટિએ હું જન્મજાત ભિખારી છું. હું એક જ નહીં, તમે એક જ નહીં, આપણે સૌ, આ પૃથ્વી પર જન્મ લેનાર સૌ માનવ ભિક્ષુક જ છે. જ્યાં સુધી માનવ પોતાનો આધારભૂત સ્વ ન શોધી શકે ત્યાં સુધી આ સ્થિતિમાં બદલાવ ન આવી શકે. માય ઓથેન્ટિક સેલ્ફ, કોઈપણના અભિપ્રાય, ધ્યાન, વિવેચન, અસંમતિ વગર અવલંબિત નહીં હોય. અઘરું છે આ કામ. આપણા આધારભૂત અધિકૃત આત્મની શોધ કરવી કપરી છે, કારણ અન્યનું આકર્ષણ આપણા વ્યક્તિત્વનું પોષણ છે. આપણે પરોપજીવી છીએ. કોઈ આપણી સામે જોશે તો આપણે રાજી થઈશું. કોઈ બાજુમાંથી પસાર થઈ જશે અને આપણા તરફ નજર પણ નહીં કરે તો આપણે દુઃખી થઈ જઈશું. જીવનભર બેગર્સ ઓફ એટેન્શન રહેવું આપણો નિજી શોખ છે. તેથી તો અન્યથી કંઈક જુદું કરવાની ઈચ્છા થાય છે અને તેથી તો હટકે જીવવા માટે આપણે મથ્યા કરીએ છીએ. ભૂખ પણ અહમની જરૂરિયાત છે. કોઈકનું આપણા તરફનું ધ્યાન એ આપણા અહમનું પૌષ્ટિક પોષક તત્વ છે. આપણે ભૂલી જઈએ છીએ કે આપણું વ્યક્તિત્વ પાણી ઉપર આપણે કરેલા હસ્તાક્ષર છે. તમે સહી કરી નથી ને એ અદૃશ્ય થયા નથી. આ નાનકડું સત્ય સમજાય તો જંગ જીતી જવાય. ઉકેલ છે આ ભિખારીપણાને મટાવવાનો. છે, જરૂર છે, થોડો કઠિન છે, પણ સરળતાથી પ્રાપ્ત થઈ શકે તેવો પણ ઉકેલ છે. મારે સતત યાદ રાખવાનું છે કે હું એબ્સોલ્યુટ ઓથોરિટી છું. હું જ મને ઓળખી શકું છું. તમે મને મારામાં શું ખૂટે છે તે કહેજો. મારામાં શું છે તે તો હું શોધી લઈશ. આવો આકાશના પંખીઓ જોઈએ, વગડાના ફૂલો નિહાળીએ, રોજ જોઈએ, એમનો મુક ઉપદેશ ઝીલીએ. ભગવાનને ભરોસે મુક્ત વિહાર, નિશ્ચિંત ખીલવણી, કેવી સ્ફૂર્તિ, કેવું સૌંદર્ય, કેવો શણગાર! પ્રકૃતિનું એ દાન, કુદરતનું વરદાન, એક ક્ષુદ્ર પક્ષી માટે, એક નાનકડા ફૂલ માટે. અરે, આપણે તો માનવ, કુદરતનું અટકેરું સર્જન, સૃષ્ટિના ક્રીડાંગણનું પુષ્પ. પેલા પક્ષીને, પેલા પુષ્પને ચિંતા છે કોઈના અભિપ્રાયની, કોઈના મૂલ્યાંકનની. એ માંગે છે ભીખ. એ બેગર ઓફ એટેન્શન છે ખરા? જો એ નથી તો હું અને તમે શા માટે છીએ? માણસને કોઈ હેરાન કરતું હોય તો તે તેની પોતાની માનસિકતા, પોતાની પહોંચ બહારનું મેળવવાના વલખાં મારવા એ માણસની આદત છે. જ્યાં કુદરતી રીતે પાણી છે ત્યાં મેદાન સર્જવા અને જ્યાં રણ છે ત્યાં પાણી પાણી કરવું એ માણસનો અહમ છે. જે છે તે મારું એકલાનું કરી લેવાની હોડ જાગી હોય તેવું લાગે છે. નેપાળ અશિસ્ત અને અસ્તવ્યવસ્થાનો દેશ લાગે. ચોતરફ એન્ક્રોચમેન્ટ, ગેસના સિલિન્ડરો રસ્તા પર બહાર પડ્યા બાળો અને તેની કાળા બજારની હરાજી રસ્તા પર થતી નિહાળો. પવિત્ર પશુપતિનાથજીનું મંદિર અવ્યવસ્થા અને ધક્કા મૂકીના સામ્રાજ્યથી ઘેરાયેલું. લાઇનમાં ઊભા હો ત્યારે દર્શન કરવાના બ્લેક બોલતા એજન્ટ છડેચોક તમને હાઇજેક કરી જાય. હોટલના રૂમમાં સવારે ગરમ પાણી મેળવવા 6 થી 7 બાલદી પાણી ટાઢું જવા દેવું પડે. રૂમ સર્વિસવાળા નેપાલીને આવીને પૂછો તો બિંદાસ્ત કહે, 7-8 બાલટી તો જાયગા, બાદ મેં જરૂર ગરમ પાણી આયેગા, ફિકર મત કરો સાહેબજી. રાજકોટમાં છેલ્લા 25 વર્ષોથી એકાત્ર 20 મિનિટ પાણી મેળવતા જીવને આ રીતે પાણી વેડફતા જીવ કેમ ચાલે? જો કે હોટલના રૂમમાં ગરમ પાણી મેળવવામાં 5-6 બાલદી પાણી ખાળ ભેગું કરી દેવું એ તો 5-સ્ટાર હોટલ્સની પણ ખાસિયત છે. જ્યારે જે મળે ત્યારે તેનો આદર ન કરવો અને પછી એ મળેલું ગુમાવીએ ત્યારે છાતી કૂટવી એ આપણી માનસિકતા છે. ઉત્તરાખંડની વાત લો, જ્યાં એક નેનો ગાડી નીકળી શકે તેવા સાંકડા માર્ગ પર સામસામી બે મોટી ખૂબ લાંબી ગાડીઓ 220 ચલાવનારા આજે તમને જોવા મળે, જેનો આગળનો ભાગ ખીણવાળી ધરતીના છેડે હોય અને જેના ત્રાપા ટેકા ઊંડે ખીણમાં કોઈ ખડકના ટેકે હોય તેવા 4-5 માળના કોમ્પ્લેક્સ બંધાઈ રહ્યા છે. જેના પર ટેકો છે તે ખડકોમાંથી એકાદો ખડક જરાક પડખું ફરે એટલે આખી ઇમારત દબાય નમઃ. નજરે ભાળી શકાય એવું દુઃસ્વપ્ન તમે જાગતા ન જુઓ તો કુદરત ઊંઘમાંથી જગાડે અને તમને જગાડવા ધરતી જરાક ધ્રુજાવે. ધરતીને માતા કહીને પૂજવી છે અને તેના પર જબ્બરમાં જબ્બર ભાર નાખ્યા કરવો છે. પાણી ખનીજ તેલ ખોજવા ધરતી માતાના શરીરમાં ઊંડે સુધી બાંકોરા પાડ્યા કરવા છે. ક્યારેક તો ધરતી પોતાનો મિજાજ દેખાડે ને. આપણે જંગલો વાઢવાના ટેન્ડર બહાર પાડી વૃક્ષારોપણના કાર્યક્રમમાં ઢાઢકથી હાજરી આપીએ છીએ. રોજ કેટલું પાણી વેડફી આપણે તળ રિચાર્જ કરવાનો સેમિનાર એટેન્ડ કરી શકીએ છીએ. શિયાળામાં એસી હોટલના ઠંડાગાર હોલમાં બેસી આપણે ઉર્જા બચતનો એજન્ડા ઘડી શકીએ છીએ. કુદરતી આફતોને આપણે જ તો નોતું આપીએ છીએ. પણ યાદ રાખવા જેવું છે, બધું જ નોંધાઈ રહ્યું છે. દિનેશ કાનાણી આપણને ચેતવે છે, આપણું સારું અટપટું કે નઠારું વર્તન, અન્ય જીવ પ્રત્યેની આપણી કરુણા કે તિરસ્કાર, બધું જ નોંધાઈ રહ્યું છે. આપણા હાવભાવ, આપણી મનોવૃત્તિ, આપણી છટપટાહટ, આપણું સમર્પણ, આપણો અહંકાર, આપણો ઉમળકો, આપણી ઉદાસી, આપણો રાજીપો, આપણો વલવલાટ, આપણી ફરજ, આપણી ભાગેડ વૃત્તિ, આપણું સમાધાન અને આપણો વિખવાદ, સમગ્ર જીવ સૃષ્ટિ પ્રત્યેની આપણી અવલ દરજ્જાની તેમજ નિમ્ન કક્ષાની વર્તણૂક, આ બધું જ નોંધાઈ રહ્યું છે. આપણે નક્કી કરવાનું છે આગળીએ, આ ક્ષણે, આ ભાવમાં, આપણા સંચિત કર્મના પાના પર કરુણા, સમર્પણ અને વાલ રાખવા છે કે કટુતા અને નેરો સ્વાર્થ છાપવો છે. કોઈ છૂટવાનું નથી સુખ દુઃખથી, દિવસ રાતથી. ત્યાં ગલ્લા તલ્લા નથી, નગારે ઘા છે. બધું જ આપણા હાથમાં છે. આપણે સૂર્યોદય વધારે જોવા છે કે સૂર્યાસ્ત? આપણને ચીસ જોઈએ છે કે ટવકો? કારણ કે બધું જ ક્યાંક નોંધાઈ રહ્યું છે. આ હકીકત છે. આ સંજોગોની ટીંગાટોળી નથી, આ નિયતિનો દસ્તાવેજ છે. આપણને પ્રશ્ન થાય કે આપણને કોણ ઓળખે છે? વિશ્વમાં જેમની ખ્યાતિ છે તે શ્રી મોરારી બાપુને તો સૌ ઓળખે એવું આપણે માનીએ છીએ, ખરું કે નહીં? જવાબ હામાં ઘણે ખરે અંશે મળશે. પણ નિરાશ થવાની છૂટ સાથે કહેવું છે કે ના, મોરારી બાપુને કેટલાય લોકો ન ઓળખે. આ કંઈ મારું મૂલ્યાંકન નથી. ખુદ મોરારી બાપુ જાહેરમાં કહે છે તે પ્રસંગ આપણે બરાબર યાદ કરીએ. બાપુ ઘણીવાર પદયાત્રાએ નીકળે. એકવાર આવી ટૂંકી પદયાત્રા વખતે મોરારી બાપુએ સંગાથીઓને કહ્યું, તમે આગળ નીકળો, હું ધીમે પાછળ ચાલ્યો આવું છું. તેઓ થોડું અંતર એકલા ચાલ્યા હશે. ત્યાં નજીકની એક ઝૂંપડીમાંથી એક વૃદ્ધે બહાર આવી બાપુને પૂછ્યું, હે ભાઈ, હમણાં અહીંથી મોરારી બાપુને પસાર થતા ભાળ્યા? બાપુ સહજતાથી કહે કે મને સંકોચ થયો કે મારે સામેથી ક્યાં કહેવું કે ભાઈ, એ તો હું જ છું. પણ થોડીવાર વિચારણા પછી મેં સાચું કહેવાનું બીડું ઝડપ્યું અને કહી નાખ્યું કે ભાઈ, મોરારી બાપુ હું જ છું. આટલું સાંભળતા મેં પેલો ગરીબ પ્રામાણિક માણસ બોલી ઉઠ્યો, હોતા હશે કંઈ, આજકાલ તમારા જેવા ખભે કાળી કામળી નાખીને કેટલાય નીકળી પડ્યા છે જે પોતાની જાતને મોરારી બાપુ કહીને ઓળખાવે છે. બાપુ વાતમાં ઉમેરો કરતા કહે કે મારી હાલત તો કફોડી થઈ ગઈ. એમને કેમ સમજાવું કે ભાઈ હું પોતે જ મોરારી બાપુ છું, અહીં કોઈ કોઈને ઓળખતું નથી. આમ જુઓ તો આપણે કોઈને ઓળખવા અહીં આવ્યા જ નથી. સ્પિરિચ્યુઅલ સિકરની શોધ તો ખુદને શોધવાની છે, સ્વને ઓળખવાની છે. અન્યને ઓળખવામાં સમય વિતાવીશું તો હું કોણ છું જવાબ ક્યારે ખોજીશું? હું પ્રસિદ્ધ છું કે હું ખ્યાતનામ છું તે આપણો મહાન વહેમ છે. આ વહેમનો ક્યારેક ટેસ્ટ કરવા જેવો છે. તમે તમારા જ ગામના રેલવે સ્ટેશન પર જઈને ચો તરફ જુઓ. તમે તમારા જ શહેરના એરપોર્ટ પરથી ફ્લાઇટમાં ક્યાંક જતા હો ત્યારે ફ્લાયર્સના સમૂહ તરફ નજર ફેરવ્યા કરો. તમે તમારી ઓફિસમાં કે તમારા મહોલ્લામાં કે તમારા સોશિયલ ગ્રુપમાં ખૂબ જાણીતા છો, તમને કેટલાય લોકો હાય હલ્લો કરે છે, પણ રેલવે સ્ટેશનના સમૂહ વચ્ચે કે પછી એરપોર્ટના પ્રમાણમાં રીચ ગ્રુપ વચ્ચે તમને અહેસાસ થશે કે તમને કોઈ ઓળખતું નથી. અને હા, એમ જ તમે કોઈને પહેચાનતા નથી. જ્યાં આપણને આપણી પ્રસિદ્ધિનો અહમ સાતમા આસમાને પહોંચતો ભાસે, ત્યારે આપણું શહેર છોડી બીજા શહેરમાં કે આપણું રાજ્ય છોડી પડોશના રાજ્યમાં જતા રહેવું, તુરત જ હું પ્રસિદ્ધ છું નો પારો તળિયે બેસી જશે. બહુ નાના ગામમાં કે શહેરમાં શૂટિંગ માટે આવનાર અભિનેતા કે અભિનેત્રીને નિહાળવા ટોળા જામે છે, પણ એ જ સ્ટાર્સ મુંબઈ, બેંગલુરુ, દિલ્હી, ચેન્નાઈના એરપોર્ટ પર તમારી સાથે બોર્ડિંગ પાસની લાઇનમાં ઊભા હોય ને તો કોઈને ઓળખતું ન હોય. બસ આ ગ્લેમરની દુનિયા છે, તેમાં તમારો મેકઅપ અને તમારા પર ફેંકાતી લાઇટ્સ તમને ઉજળા કરે છે. તે હટી જાય તો તમારું મોરું હટ્યું કે ગ્લેમર, પ્રસિદ્ધિ, ખ્યાતિ ખતમ. ઓળખાણ અને તેમાં પણ બાહ્ય, એ તો મોરું છે. ઇટ ઇઝ અ પર્સોના, એ ટાઈમ બિઈંગ છે. મૂળ તો છે સ્વ, એટલે કે સેલ્ફ, જે બધાને જન્મથી મળે છે. આ સ્વ પર મોરું ચડે એટલે વ્યક્તિ બને. પર્સોના જેટલું બળવાન, ગ્લેમરસ, એટલી તમારી ઓળખ ક્ષણિક. હું પ્રસિદ્ધ છું ઇઝ ધ ફોલ્સ ગ્લિટર. ગણિતમાં એક્સ ફેક્ટર હોય છે અને તેનો અર્થ થાય છે તે જે નથી. મનની ઉથલપાથલ છે પ્રસિદ્ધિ, ખ્યાતિ, ઓળખ. ખરી ગડમથલ તો એ છે કે હું મને ઓળખું છું. સમૂહમાં મને કોઈ ઓળખે કે ન ઓળખે, એકાંતમાં હું મને ઓળખું છું કે નહીં. એકાંતમાં હું મને ઓળખી શકીશ તો સમૂહમાં કોઈ મને ઓળખે કે ન ઓળખે તેની મને પરવા નહીં રહે. પ્રત્યેક વ્યક્તિ પોતાના અજ્ઞાનને કારણે પોતાની આજુબાજુ પોતાનું એક વિશ્વ સર્જી લે છે અને તે વિશ્વની બહાર કોઈ તેને ઓળખતું નથી. બર્નાર્ડ શો એક કાર્યક્રમમાં જતા હતા ત્યારે કહ્યું, મારે તૈયાર થવાની શી જરૂર, મને ક્યાં કોઈ ઓળખે છે. બીજી વાર જવાનું થયું ત્યારે કહ્યું, મારે તૈયાર થવાની શી જરૂર, મને તો ત્યાં બધા ઓળખે જ છે. ચિરંજીવી વિદ્યા નારણભાઈને મળ્યો. સરદાર પણ હાજર હતા, ખૂબ વાતો કરી. એમનો તારી ઉપરનો પ્રેમ અગાધ છે. મેં મનુભાઈની વાત કરી એટલે રોઈ પડ્યા. જો એમને અમને ખુશી કરીને જ પરણવું હોય તો પછી મનુભાઈનું નામ વારંવાર કેમ લે છે? અમે તો એ વિવાહથી કદી રાજી જ નથી થવાના. એણે કુમારિકા રહેવાનું વ્રત લીધું હતું તે પાળે, પણ જો એને પરણવું જ હોય તો અમારી નાતના બે ત્રણ સારા જુવાન છે તેમાંથી પસંદ કરે. બેટા, આ તેના કહેવાનો સાર છે. મેં શાંત પાડ્યા, તારો આગ્રહ નથી એમ કહ્યું. તું પરણશે તો મનુભાઈને જ પરણશે, પણ જો માતા પિતા ખુશી થઈને આશીર્વાદ નહીં આપે તો કુંવારી રહેવા તૈયાર થશે. બીજા કોઈને પરણવાનો આગ્રહ એવો ન કરે એવી તારી ઈચ્છા ખરી, એ પણ મેં કહ્યું. સરદારે પણ મનુભાઈ વિશે કહ્યું, આજકાલની છોકરીઓને છૂટ આપવી જોઈએ. ભણાવીએ અને પછી આપણે ઈચ્છીએ એ જ કરે એવી આશા રાખવી ન ઘટે. પણ આ બધાની કશી અસર નારણભાઈ ઉપર ન થઈ અને મેં ખાતરી આપી છે કે હું તને છાને માને મનુભાઈને નથી પરણાવી દેવાનો. હવે મારી સલાહ એવી છે કે તારી મરજી હોય તો તું આ કાગળ મનુભાઈને મોકલ. મોકલ નહીં તોય ને તેને બરાબર લાગે તો લખ કે વિવાહ લંબાશે. ન પણ થાય, માતા પિતાની આંખ મીંચાય પછી તો તું ન જ પરણે ને તેઓ ઘણાય વર્ષ જીવે એ તમારે બંને ઈચ્છવું જોઈએ. તારી ધીરજને લીધે, તારા શુદ્ધ વર્તનથી, મનુભાઈની પવિત્રતાથી તેઓ પલળે એ જુદી વાત છે. પણ આમાં કાળ અને તમ બંનેના વર્તન ઉપરાંત બીજું કોઈ કંઈ કરી શકે એમ મને નથી લાગતું. પ્રસંગ મળે હું વધારે કહેવા તૈયાર રહું ખરો, પણ તેઓને દુભવવાની હિંમત મારી નહીં ચાલે. સરદાર મહેનત કરવાના છે. મનુભાઈ અધીરા થયા છે એમ જોઉં છું, એમને ધીરજ પકડવી પડશે. મારો આગલો કાગળ મળ્યો હશે, લીલાવતી સાથે મેળ સાધ્યો છે. તિથલ, તારીખ 12 માર્ચ 1937. બાપુના આશીર્વાદ. તાજા કલમ. મારું ચાકુ બે ફણાવાળું, જે મારા કલમદાનમાં રહેતું તે તેમાં નથી જોતું. જો ત્યાં રહી ગયું હોય તો ત્યાં સાચવજે, હાથ ન આવે તો ગયું સમજવું. આ પત્ર આપણા મહાત્મા ગાંધી અને સૌના બાપુએ લખ્યો હતો લગભગ કેટલાય વર્ષો પહેલાં. તે બાપુનો પ્રસાદ નામના નાના પણ બળવાન પુસ્તકમાંથી લીધો છે. આ પુસ્તકના લેખિકાને સંબોધીને બાપુએ પત્ર લખ્યો છે. ચિરંજીવી વિદ્યા એટલે સૌ વિદ્યાબેન મનુભાઈ પંચોળી. આ નામ જ દર્શાવે છે કે આગળના પત્ર પછી કાળની કૃપાથી ચિરંજીવી વિદ્યા પોતાની ઈચ્છા મુજબ મનુભાઈ પંચોળીને પરણી શકે છે. આગળના પત્રને વારંવાર વાંચીએ તો આપણને કહેવાનું મન થાય કે આ હતા બાપુ. કેટલા મહાન છતાં કેટલા સહજ, કેટલા આત્મીય છતાં કેટલા સ્પષ્ટ. ક્લેરિટી ઓફ થોટ્સ તો અદભુત. પ્રેમલગ્નનો વિરોધ તો નહીં જ, પણ આંધળી વકીલાત પણ નહીં. પ્રેમ અવશ્ય, પણ સદાચારથી ભારોભાર. દિલની વ્યાપકતા અને વિશાળતા તો એમની જ. વિદ્યાબેને બાપુને જ્યારે મનુભાઈ પ્રત્યેના આત્મીય લગાવની વાત પહેલીવાર કરી ત્યારે મક્કમતાથી કહી દીધેલું, કદાચ મોડું થાય પણ મારા અંતરમાંથી મનુભાઈને કોઈ દૂર નહીં કરી શકે. આ વાત સાંભળી બાપુએ તરત કહ્યું, તારો આવો નિર્ધાર છે તો તું સંબંધ છોડ એમ હું નહીં કહું. સંબંધ વધાર, પણ એક કામ કર, મનુભાઈના કાગળો આવે એ મને વાંચવા દેવા. વિદ્યાબેન કહે, આવેલા જ શું કામ, હું લખું એ પણ તમને વંચાવીને જ મોકલીશ. આવતા જતા બધા કાગળો વરસ દિવસ સુધી બાપુએ વાંચ્યા. વરસ પછી વિદ્યાને કહ્યું, તને સાધુ પુરુષ મળ્યો છે. આ સાધુ પુરુષ અને પોતાની માનસ પુત્રી વિદ્યા એક થાય એના પર અથાગ પ્રયાસ કરનાર બાપુનો આગળનો આ પત્ર એક મહાનતમ વિભૂતિના દર્શન કરાવે છે. બોલો, આ પ્રસંગ વાંચ્યા પછી કોણ કહેશે કે બાપુ પ્રેમ વિરોધી હતા? મહાત્મા શુષ્કને જળ હતા. સદીઓ સુધી ન અવતરે એવો અવતાર તે મહાત્મા ગાંધી. આપણને દર્શક સાથે વિદ્યાને જોડી આપનાર આપણા બાપુ. બાપુ, તુજે સલામ. આ ધરતી પર લગભગ દરેક વ્યક્તિ ભયગ્રસ્ત છે. ભયમુક્ત તે જ છે જેમણે બધું જ ત્યાગી દીધું છે. ભય એ એક વ્યક્તિ કે સમુદાયને છે એવું નથી, ભય આખા વિશ્વની સમસ્યા છે. વળી ભય પણ એક જ નહીં, અનેક પ્રકારના હોય. દરેક વ્યક્તિને કોઈ એકાદ પ્રકારનો ભય તો સતાવતો જ હોય. બધા લોકો ભય ઉપર વિજય મેળવવાની પેરવીમાં રત હોય છે. આપણને જાણવું છે કે ભયનું મૂળ કારણ શું છે. ભારતના ઋષિ મુનિઓએ સદીઓ પહેલા આનો ઉકેલ શોધવા મથામણ કરી છે. જ્યાં સુધી મનુષ્યનું શરીર મન બુદ્ધિ સાથે તાદાત્મ્ય છે તે ભયથી પૂરેપૂરો મુક્ત થઈ શકતો નથી. કેટલાક ઉપાયોની મદદથી ભયને ઓછો કરી શકાય છે. મારા આત્માનો બોધ હું પ્રાપ્ત કરું તો જ ભય પૂર્ણતઃ નિવારી શકું. એક મહાન સંત કવિ ભર્તૃહરિએ 9 પ્રકારના ભય ગણાવ્યા છે. તેઓના જીવનમાં બનેલી એક ઘટનાએ તેમનો જીવન પ્રત્યેનો દૃષ્ટિકોણ જ બદલી નાખ્યો. તેઓ રાજા મટીને સંત બની ગયા. એકવાર ભર્તૃહરિના દરબારમાં એક મહાન સંત પધાર્યા. રાજા તરત જ પોતાના સ્થાન પરથી ઉઠ્યા, સંતને દંડવત પ્રણામ કર્યા અને તેની સેવામાં લાગી ગયા. રાજાની વિનમ્રતા અને સેવાભાવથી પ્રસન્ન થઈને સંતે રાજાને એક ફળ આપ્યું કે જે ખાનારને દીર્ઘાયુના આશીર્વાદ મળતા હતા. રાજાની એક બહુ સુંદર રાણી હતી જેના પર તેને વિશેષ પ્રેમ હતો. તેથી રાજાને લાગ્યું કે આ ફળ લાયક વધુમાં વધુ કોઈ હોય તો તે તેની રાણી છે, તેનું દીર્ઘાયુ થવું જોઈએ. રાજા બહુ વ્યસ્ત રહેતા હતા તેથી રાણીને હંમેશા બહાર જવાની છૂટ હતી. જે સારથી રાણીને બહાર લઈ જતો તેની સાથે જ રાણીને લગાવ થઈ ગયો. રાણીએ વિચાર્યું કે તે સારથી અમર બને તેથી તેણે સારથીને ફળ આપી દીધું. આ સારથીનો સંબંધ એક ગણિકા સાથે હતો તેથી તે ઇચ્છતો હતો કે ગણિકા દીર્ઘાયુ બને. ફળ ગણિકા પાસે પહોંચ્યું. ગણિકાએ વિચાર્યું, હું દીર્ઘાયુ થઉં તેમાં શો ફાયદો, હું કેટલાયના જીવન ભ્રષ્ટ નષ્ટ કરું છું. આ પાપી જીવને વધુ જીવાડવો એ તો વધુ પાપ ગણાય. આપણા રાજા સદાચારી છે, સમગ્ર દેશના રક્ષક છે તેનું આયુષ્ય ખૂબ લાંબુ થવું જોઈએ. આમ ફરતું ફરતું ફળ ફરી રાજા પાસે જ આવી પહોંચ્યું. આથી કથા સાંભળી રાજા તો સ્તબ્ધ થઈ ગયો. રાજાને તરત જ વૈરાગ્ય આવી ગયો. તેને સમજાઈ ગયું કે આ જગતમાં ખરેખર કોઈ કોઈને પ્રેમ નથી કરતું. તેને જગત અને તેના ભોગવિલાસ પ્રત્યે તિરસ્કાર થઈ ગયો. તેણે રાજપાટ છોડી સંન્યાસી બની વનગમન કર્યું. વર્ષો સુધી ઊંડી સમાધિમાં રત રહી આત્મબોધની પ્રાપ્તિ કરી. આ રાજાએ એક ગ્રંથ લખ્યો, વૈરાગ્ય શતકમ. તેના 21મા શ્લોકમાં લખ્યું છે કે ભોગવિલાસમાં રોગ લાવવાનો ભય છે, કુળ પરિવારના યશમાં બટ્ટો લાગવાનો ભય છે, ધન સંપત્તિને શાસન કરતાનો ભય છે, માન મર્યાદા અભિમાનથી વિપત્તિનો ભય છે, સત્તામાં શત્રુનો તો સૌંદર્યને બુઢાપાનો ભય છે, વિદ્વાનને બીજા વિદ્વાનનો ભય છે, સદાચારીને છેતરાઈ જવાનો ભય છે, તો શરીરને મૃત્યુનો ભય છે. પ્રત્યેક વસ્તુ ભયપૂર્ણ છે, માત્ર વૈરાગ્ય અભયનું દ્વાર છે. પણ વૈરાગ્ય એટલે શું? આપણને સૌને મૂંઝવતો આ પ્રશ્ન, સીધો ને સાદો જવાબ, શરીર મન બુદ્ધિ સ્વીકારે કે આ મારું હતું નહીં, મારું છે નહીં, મારું થશે નહીં, તેનું નામ વૈરાગ્ય. છોડના નહીં હૈ, છૂટ જાના હૈ. એક ઝેન ફકીરની પાસે એક સમ્રાટ મળવા આવ્યા. પેલો ફકીર પોતાના બગીચામાં ખાડો ખોદી રહ્યો હતો. પેલા સમ્રાટે કહ્યું, તમારી પાસેથી કંઈક જ્ઞાન લેવા આવ્યો છું. પેલા ફકીરે કહ્યું, બેસ, જો અને શીખ. સમ્રાટ બેસી ગયો. પેલો ફકીર પોતાનો ખાડો ખોદતો રહ્યો. સમ્રાટે કહ્યું, કંઈ કહો તો ખરા, તમે તો ક્યારના ખાડો જ ખોદ્યા કરો છો. ફકીરે કહ્યું, ધ્યાનથી જો, હું છું જ નહીં, બસ ખાડો જ ખોદાઈ રહ્યો છે, માત્ર ખાડો ખોદવાનું જ ચાલી રહ્યું છે, હું તો છું જ નહીં, હું ખાડો ખોદવામાં એટલો બધો લીન છું કે મને જુદો માનવાની કોઈ જરૂર નથી, હું ખાડો ખોદવાની ક્રિયા બની ગયો છું, એમ જ કહેવું સાચું છે. તું પણ જોવાની ક્રિયા બની જા. કૃપા કરીને એવું ન વિચાર કે જ્યારે હું બોલીશ તો શું બોલીશ. તું કૃપા કરીને અહીં માત્ર જોવાનું બની જા. પેલા સમ્રાટે કહ્યું, એ તો ભારે મુશ્કેલ છે, માત્ર જોવું, મારે તો હજી પાછા પણ જવાનું છે. ત્યારે ફકીર બોલ્યો, પાછો ફરી જા, પરંતુ પાછા ફરવાનું શરૂ કરે ત્યારથી માત્ર પાછા ફરવાનું જ કરજે. સમ્રાટે કહ્યું, મારે તમને કંઈક પૂછવું પણ છે. ફકીરે કહ્યું, તો પૂછી લે, તરત પૂછી લે, તું પોતે પ્રશ્ન બની જા. આ વાતચીત કદાચ આપણને પ્રશ્નમાં મૂકે છે કે ખરેખર ફકીર શું કહેવા માગે છે. આપણે જે કરી રહ્યા છીએ તે જ આપણે નથી. જો ક્રોધ કરતી વેળા સંપૂર્ણ ક્રોધી બની જઈએ ને તો કદાચ બીજી વાર ક્રોધ નહીં કરી શકીએ. પરંતુ ક્રોધ કરતી વેળા ક્ષમા પણ માગી રહ્યા હોઈએ છીએ, ક્રોધ કરતી વેળા અંદરથી પ્રાયશ્ચિત પણ કરી રહ્યા હોઈએ છીએ, ક્રોધ કરતી વેળા અંદર જાણી રહ્યા છીએ કે ઘણું ખરાબ કામ કરી રહ્યો છું, ત્યારે આપણે સંપૂર્ણપણે ક્રોધમાં નથી હોતા. એટલા માટે આપણે ફરીવાર એ જ કામ કરી શકીએ છીએ. વન મિનિટ મેડિટેશનમાં ઘણી વખત ઓશોએ લોકો પાસે એવા એવા ધ્યાનના પ્રયોગો કરાવ્યા કે જેને લઈને એના કાયમી વ્યસનો છૂટી ગયા. સિગરેટ પીનારો માણસ ક્યારે ધ્યાનથી સિગરેટ પીતો નથી, પણ એક વખત જો સિગરેટ પીવાનું ધ્યાન ધરવા લાગે તો એને ખબર પડે કે પોતે કેટલું નકામું કામ કરી રહ્યો છે. જે પ્રેમીને મળવા માટે વર્ષો સુધી વિચાર્યું હતું તે જ્યારે મળી જાય છે અને નજીક બેસી જાય છે ત્યારે આપણે તેને ભૂલી જઈએ છીએ અને બીજો વિચાર આપણામાં પ્રવેશી જાય છે. જે ધનને પામવા માટે વર્ષો સુધી મહેનત કરી હતી તે જ્યારે મળી જાય છે, તિજોરીની ચાવી લગાવીને બહાર બેસીને આપણે તો બીજું જ વિચારવા લાગીએ છીએ. આપણે હંમેશા ભવિષ્યમાં પોતાની શક્તિને વેડફતા રહીએ છીએ. આપણને ક્યારે સમજાશે કે જે જ્યારે છો તે ત્યારે બની રહો એનું નામ જીવન છે. જે કરીએ છીએ તેમાં ઓગળી જવું એ તાદાત્મ્ય છે. જ્યાં સુધી તાદાત્મ્ય ન સાધી શકાય ત્યાં સુધી કશું પણ આત્મસાત કરી શકાતું નથી. ક્ષણને ખુદને જીવવાની છે, ક્ષણમાં થતી ઘટનાને નથી જીવવાની. ઘટના ફરી ઘટી શકશે પણ પેલી વીતી ગયેલી ક્ષણ અવશ્ય વીતી જશે. અને એટલા માટે આપણા સંતો મહંતો સાધુ ફકીરો એક જ વાત કહે છે, લિવ ઇન ધ મોમેન્ટ. આપણે તો યાદ એટલું જ રાખવાનું, લેટ અસ નોટ મિસ ધ મોમેન્ટ. એક કોર્પોરેટ હાઉસમાંથી એક યંગ ગર્લ રાજીનામું આપી જઈ રહી હતી. તેના અનૌપચારિક વિદાય સમારંભમાં ચેરપર્સનથી લઈને તે યુવતીના સાથીઓએ એક જ વાત દોહરાવી કે તે ઓફિસમાં પ્રવેશે એટલે ખુશીની લહેર પ્રસરી જાય, કારણ તે સ્મિત સાથે ડોર ખોલે અને છેક રિસેપ્શનિસ્ટથી લઈને એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર સુધીનાને ગ્રીટ કરે. હા, તે આ હાઉસના ટી મેનને પણ પેન્ટ્રીમાં ડોકાઈને ગુડ મોર્નિંગ ગોકુલભાઈ એવું ચોક્કસ કહે. હવે તેણીની ગેરહાજરીથી આ ચાર્મિંગ એન્વાયરમેન્ટની ગેરહાજરી સૌને સાલશે. એક નાનકડું સ્મિત, એક નાનકડો ગ્રીટિંગ્સનો શબ્દ, એક નાનું હાય કે હેલો કેટલી મોટી અસર કરે છે. હકારાત્મક કશું પણ કદી વ્યર્થ જતું નથી, તો એક સ્મિત કે એક આદરભર્યો આવકાર એળે થોડો જાય. પણ આપણે આ ગ્રીટિંગ્સમાં કંજૂસ છીએ. ગુવડ ગંભીર ચહેરો રાખીએ તો જ આપણો વટ પડે તેવી ખોટી માન્યતા આપણા મનમાં ઘર કરી ગઈ છે. તમે મેનેજિંગ ડાયરેક્ટર છો તો તમારાથી કોઈને વિશ ન કરાય, તમને સૌ ગ્રીટ કરે તેની રાહ જોવાય. તમે મેનેજર છો તો તમારે ગંભીર વદને આવતા કે મળતાને સ્વીકારાય. તમે સાસુ છો તો તમારા ચહેરા પર જગત આખાનો ભાર દેખાવો જોઈએ. તમે પ્રિન્સિપાલ છો તો તમારે આંખો મોટી રાખી પ્રશ્નાર્થના હાવભાવથી જ સૌને આવકારાય. આવું ન કરો તો તમને કોઈ મેનેજિંગ ડાયરેક્ટર, મેનેજર, સાસુ કે પ્રિન્સિપાલ તરીકે ગાંઠે જ નહીં. કોણ જાણે કોણે આવું ઠસાવ્યું છે આપણા જીન્સમાં. બોસ છો તો દિવેલ પીધેર ચહેરો રાખવો એ તમારો મુખ્ય ઉદ્દેશ છે. તુમ જરા બી હશે માનો ફસે, આટલું ફાવી જાય તો તમે બોસ સાચા અને તમારું ચલણ પાકું. આવું આપણને બધાએ કહી મૂક્યું છે, એ આપણા મનમાં ઘૂસી ગયું છે. વિચારવા જેવું છે, આપણને વિવિધ ચેનલો પરથી જે આપણા સ્કૂલ ટીચર તરફથી કે આપણા વડીલો તરફથી નાનપણથી એક જ ટીપ અપાઈ છે, મૂંગા રહો, હસહસ ન કરો. શિક્ષક વર્ગમાં કેટલાય વિદ્યાર્થીઓને ઠપકો આપે છે કે તું કેમ હસે છે. નાનપણમાં મારા શિક્ષક આવું કહેતા ત્યારે મને પ્રશ્ન થતો કે આ જ શિક્ષક અર્થવિસ્તારમાં હસે તેનું ઘર વસે એવું શા માટે ભણાવતા હશે. જવાબ હજુ મળ્યો નથી. કદાચ રૂઢિચુસ્ત અને પરંપરા પ્રેમી ભારતમાં જવાબ મળવો મુશ્કેલ છે, પણ ના, સાવ એવું નથી. પેલી વિદાય લઈને ગયેલી યંગ ગર્લ મને સતત યાદ આવી આપણા હિમાલયના ગાઢ જંગલોમાં. તમે લાકડીના ટેકે સાવ નિર્જન પણ ગાઢ વૃક્ષોના સથવારે પરસેવેથી રેબ જે જઈને ઉપર ચડતા હો, ત્યાં સામેથી નમણી રૂપાળી કર્મઠ માથે ભારો ઊંચકી આવતી સ્ત્રી તમને વગર ઓળખાણે સ્મિત સાથે હાથ જોડીને કહે નમસ્કારજી. રામગઢથી દૂર લગભગ 5-1 કિલોમીટરના ખડકાળ ચઢાણ પછી આવેલ પ્રકૃતિ અને પંખીથી લથપથતી જીલિંગ એસ્ટેટના એક ખૂણે કલરફુલ અમ્બ્રેલા નીચે તમે પ્રશાંત ચિત્તે બેઠા હો, ત્યાં બાજુમાંથી બ્લુ જીન્સ અને બ્લુ ટી શર્ટ પહેરેલી તરુણી નીકળે અને તમારું ધ્યાન ન હોય તો પણ કહે ગુડ મોર્નિંગ સરજી. વહેલી સવારે 6 વાગે આવો ટવકો સાંભળીએ તો આખો દિવસ બાગ બાગ થઈ જાય. આવકારવામાં રાહ કોની જોવાની.
કોઈ બોલાવે કે ન બોલાવે એની પ્રતીક્ષા શા માટે કરવાની? મેં તમને જોયા એટલે મારે તમને આવકારવાના. મારા દિવસની શરૂઆત જ હું કોઈને આવકારવાથી કરું તો આખો દિવસ કેટલો સરસ વીતે. જ્યાં કોઈ નથી ત્યાં કોઈક છે તેનો જ આદર, તો પછી જ્યાં બધા છે ત્યાં સૌનો આદર કેમ નહીં? ગઝલ ગાયક જગજીતસિંહના કંઠે ગવાયેલી એક ગઝલ દરેક કાનમાં સદાય ગુંજતી રહેવી જોઈએ. મુસ્કુરાહટ હૈ હુસ્ન કા જેવર, મુસ્કુરાના ના ભૂલ જાયા કરો, હસકે બોલા કરો, બુલાયા કરો, આપ કા ઘર હૈ આયા જાયા કરો.
શું શરીર માત્ર એક સાધન છે? હા, શરીર સાધન છે સંસારનું અને સત્યનું પણ. શરીર શત્રુ પણ નથી અને શરીર મિત્ર પણ નથી. શરીર માત્ર ને માત્ર સાધન છે. માણસ ઈચ્છે તો તે શરીર દ્વારા પુણ્ય કરી શકે અને ઈચ્છે તો શરીર દ્વારા પાપ કરી શકે. શરીર સંસારનું પ્રવેશદ્વાર બની શકે અથવા અસ્તિત્વનો આધાર બની શકે. આથી જ શરીર માત્ર સાધન છે. શરીર અંગે દુર્ભાવ રાખવાની ખાસ જરૂર નથી. એવી ઘણી વાતો પ્રચલિત થઈ ગઈ છે કે શરીર દુશ્મન છે, શરીર પાપ છે, શરીર ખરાબ છે, શરીરનું દમન કરવું એ ઉત્તમ માર્ગ છે. યાદ રાખવા જેવું છે કે આ પ્રચલિત વાતો માત્ર ભ્રમ છે. શરીર શત્રુ પણ નથી અને મિત્ર પણ નથી. આપણે શરીરનો જેવો પ્રયોગ કરીશું તેવું તે પુરવાર થશે. આથી એમ કહી શકાય કે શરીર બહુ જ અદભુત છે. દુનિયામાં જે ખરાબ થયું તે શરીરના માધ્યમથી થયું અને જે કંઈ શ્રેષ્ઠ થયું તે પણ શરીર દ્વારા જ થયું. શરીર માત્ર ઉપકરણ છે, એક યંત્ર છે. આવું અદ્ભુત શરીર શુદ્ધ હોય તે અતિ આવશ્યક છે. શરીરની અંદર, શરીર નામના સંસ્થાનમાં, શરીર યંત્રમાં કોઈ રૂકાવટ ન હોય, કોઈ ગ્રંથિ ન હોય, કોઈ પૂર્વગ્રહ ન હોય તો જ તે શુદ્ધ હોઈ શકે. શુદ્ધ શરીર અંતઃ પ્રવેશ માટે સહયોગી બની રહે છે. આપણે જડ બનીએ, ક્રોધિત થઈએ અને ક્રોધને પ્રગટ ન કરી શકીએ તો એ ક્રોધની ઉષ્મા અને ગરમી ઉત્પન્ન થાય છે તે શરીરના કોઈ એક અંગમાં ગ્રંથિ ઉત્પન્ન કરે છે. આપણે અનુભવ્યું છે કે ક્રોધમાં હિસ્ટીરિયા આવી જાય છે, ક્રોધને કારણે કોઈ બીમારી આવી જાય છે. તબીબી અને મનોવિજ્ઞાન હાલ જે પ્રયોગો કરે છે તેના પરિણામો જણાવે છે કે 100 માંથી 50 બીમારી શરીરમાં નથી થતી, મનમાં થાય છે. પરંતુ મનની બીમારી શરીરમાં ગ્રંથિ પેદા કરી શકે છે. શરીરમાં જો ગ્રંથિ કે ગાંઠ બંધાઈ જાય તો શરીરનું બંધારણ જ જકડાઈ જાય અને શરીર અશુદ્ધ બની જાય. આચાર્ય રજનીશ એક સુંદર વાત કરે છે. તેઓ સમજાવતા કહે છે કે થોડા દિવસ પહેલા એક વ્યક્તિ મારી પાસે આવીને કહે કે હું ઘણા દિવસોથી ધર્મ ધ્યાન કરું છું અને તેથી મારું મન બહુ શાંત થઈ ગયું છે. મેં દિવસોથી ધર્મ ધ્યાન કર્યું છે અને પરિણામે મારું મન મને શાંત લાગવા માંડ્યું છે. તરત જ મેં કહ્યું, મને તમારું શાંત મન જોવા મળતું નથી. તેમણે કહ્યું, આપ કેવી રીતે કહી શકો કે મારું મન શાંત નથી? મેં જવાબ આપ્યો, આપ જ્યારથી આવ્યા છો આપના બંને પગ જોરથી હલ્યા કરે છે. એ અસંભવ છે કે મન શાંત હોય અને પગ આ રીતે હલ્યા કરે. આચાર્ય રજનીશ તત્વ તારવતા કહે છે, શરીરમાં જે કંપન છે તે મનના કંપનથી જ ઉત્પન્ન થાય છે. મનના કંપન જેટલા ઓછા શરીર તેટલું સ્થિર. જ્યારે માણસ ક્રોધિત થઈ જાય છે તેના દાંત ભીસાય છે, હાથની મુઠ્ઠી બંધ થઈ જાય છે. કેમ આમ થાય છે? કેમ આંખોમાં લોહી છવાઈ જાય છે? જવાબ સરળ છે. ક્રોધથી જે શક્તિ ઉત્પન્ન થઈ રહી છે તેનું નિષ્કાસન કેવી રીતે થશે? હાથના સ્નાયુ ખેંચાઈને તે શક્તિને વ્યર્થ કરી નાખે છે. આપણી કહેવાતી સભ્યતાએ શરીરને વધુ મુશ્કેલીવાળું બનાવ્યું છે. એક જંગલી માનવીનું શરીર વધુ શુદ્ધ હોય છે, એમાં ગ્રંથિઓ નથી હોતી, કારણ એ પોતાના ભાવ અને આવેગ સહજ રીતે પ્રગટ કરે છે. પરંતુ આપણે સભ્યતાના અંચળા હેઠળ આપણા ભાવોને દબાવી દઈએ છીએ. આથી જ હવે ઝડપથી સ્વીકાર થઈ રહ્યો છે કે શરીર શુદ્ધિનું અગત્યનું કદમ સાધના છે. સાધના મારા માટે, સાધના મારી સાથે, સાધના મારાથી મને મુક્ત કરવા માટે. સાધના એટલે એક જંગલમાં વસનાર વ્યક્તિની અદાને મહેસૂસ કરવી, તે એકદમ સહજ બની જવું, તે જે કંઈ અનુભવાય તે અભિવ્યક્ત થવા દેવું, તે શું થશેની ચિંતા છોડી શું થઈ રહ્યું છે તેનું સાક્ષી ભાવે નિરીક્ષણ. આ શક્ય બનશે તો અવશ્ય જવાબ મળશે કે શરીર શત્રુ નથી, શરીર મિત્ર નથી, શરીર તો માત્ર સાધન છે. ટેંગ પ્રાંતના વડાપ્રધાન ક્યુઓ ઝુ આઈ આગળ પડતા રાજદ્વારી અને નામાંકિત જનરલ હતા. પોતાના સમયના તેઓ અતિ લોકપ્રિય રાષ્ટ્રીય નેતા હતા, પરંતુ પ્રતિષ્ઠા, સત્તા, પૈસો અને સફળતાએ તેમને બુદ્ધિઝમમાં રહેલ ઊંડાણભર્યો રસ અને સમર્પણ ભાવથી ચલિત કર્યા ન હતા. એક સાદા અને વિનમ્ર બુદ્ધિસ્ટ એટલે કે બૌદ્ધ માર્ગી તરીકે તેઓ વારંવાર તેના ઝેન માસ્ટર પાસે અભ્યાસ કરવા જતા. તેઓ અને તેના ઝેન માસ્ટર એકબીજા સાથે ગાઢ રીતે સંકળાયેલા હતા. તેઓના વડાપ્રધાન હોવાની કોઈ અસર તેમના ગાઢ સંબંધ પર પડતી ન હતી. ઝેન માસ્ટરમાં નોંધનીય નરમાશ કે ક્યુઓમાં સત્તાવાહકનું ગુમાન ક્યારેય જોવા મળ્યું ન હતું. એક આદરણીય ગુરુ હતા અને એક આજ્ઞાંકિત શિક્ષક. એક વખત પોતાની રોજિંદી મુલાકાત દરમિયાન ક્યુઓએ ઝેન માસ્ટરને પ્રશ્ન પૂછ્યો, આદરણીય શ્રી, બૌદ્ધ ધર્મ અહમને કેવી રીતે સમજાવે છે? પ્રશ્ન સાંભળીને ઝેન માસ્ટરનો ચહેરો લાલ છોડ થઈ ગયો અને એકદમ વ્યગ્ર સ્વરે તેમણે કહ્યું, હે મૂર્ખ, તું આ શું પૂછે છે? આવો અવ્યાજબી અને અનપેક્ષિત ક્રોધભર્યો અવાજ વડાપ્રધાનને અસર કરી ગયો અને તેના ચહેરા પર વ્યગ્રતાના, ક્રોધના અને અપમાનના ભાવો છલકાવા લાગ્યા. આ જ ઝેન માસ્ટરે સ્મિત કર્યું અને કહ્યું, નામદાર, આ અહમ છે. તમારા ચહેરા ઉપર જે દેખાય છે, તમારા હાવભાવમાં જે વ્યક્ત થાય છે, તે અહમ છે. અહમ મૂળભૂત સમસ્યા છે. તમે તેને ઉકેલતા નથી ત્યાં સુધી કશું જ ઉકેલી શકાતું નથી. જ્યાં સુધી અહમ અદૃશ્ય ન થાય ત્યાં સુધી અંતિમ લક્ષ્ય ઉદ્ભવતું નથી. અહમ એક પ્રકારના બંધ દરવાજા સમાન છે. દરવાજો બંધ થયેથી અહમ પૂર્ણ થતો નથી, પરંતુ અહમ ભાવ સતત કશું કહેવાતું અર્થઘટન કર્યા કરે છે. અહમ અંદર અંદર બોલ્યા કરે છે કે બહાર કોઈ નથી, કોઈ અતિથિ બહાર આવ્યા નથી, કોઈ દરવાજો ખખડાવતો નથી, એ તો માત્ર હવાથી બાગણું ખખડે છે. અહમ અંદરથી જ બહારનું અર્થઘટન બહાર જોયા વગર કરે છે. બહાર ખરેખર શું છે તેની ખેવના ન થવાથી બારણું બંધ જ રહે છે. આવા વિચિત્ર અર્થઘટનથી દ્વાર ખુલવાની શક્યતાઓ ધીમે ધીમે ઘટતી જાય છે અને એક ક્ષણ આવીને ઉભી રહે છે કે જ્યારે તમે તમારા ખુદના અહમમાં પૂરેપૂરા જકડાઈ જાઓ છો, સપડાઈ જાઓ છો અને છૂટી ન શકાય તેવા ફસાઈ જાઓ છો. બસ હવે તમારી બધી જ સંવેદનશીલતા ઓગળવા લાગે છે. હવે તમે ખુલી ન શકો અને તેથી તમે અસ્તિત્વને મળી પણ ન શકો. તમે લગભગ મૃતપ્રાય બની જાઓ છો અને તમારો અહમ તમારી કબર બનીને તમને જીવતા રાખે છે. અહમ પાયાની સમસ્યા છે. આપણે અહમ મુક્ત થઈ શકીએ તો બહુ જ સારું. એ બધું શક્ય છે. અહમ ન રહે તો ઈશ્વર કે સત્ય કે ધર્મની સાચી પરિભાષા સમજી શકાય. અહમ શૂન્યતાની દશામાં બધું જ સહજ બની જાય. આપણને તુરંત સમજાય કે સત્ય, ધર્મ, ઈશ્વર જે કહું તે બધું જ આપણી આસપાસ છે. અહમ દૂર થતાં જ મને સમજાશે કે સત્ય મારી આસપાસ છે, મારી અંદર છે, મારી બહાર છે. અહમને લઈને હું તે જોઈ શકતો ન હતો. અહમને કારણે મારી આંખ અને મારો સ્વ જાણે કે બંધ થઈ ગયા હતા. મારા અહમની મને ઓળખ હોય તે જરૂરી છે. અહમની ઓળખ જ અહમ શૂન્યતા તરફનું પહેલું પગથિયું છે. આપણને પંચમહાવ્રત વિશે ખ્યાલ છે. અપરિગ્રહ એ એક વ્રત છે. પંચમહાવ્રતમાંનું એક આગવું વ્રત. બોલીએ છીએ આપણે વારંવાર અસ્વાદ, અપરિગ્રહ વગેરે વગેરે, પણ ખરેખર આ બધા શબ્દોના અર્થ વિશે આપણે એટલા સભાન નથી હોતા. ખરેખર અપરિગ્રહ એટલે શું? અપરિગ્રહનો અર્થ છે આપણા તથા વ્યક્તિઓના અને આપણા તથા વસ્તુઓની વચ્ચેના સંબંધનું રૂપાંતરણ. માલિકી મટી ગઈ. મારા અને કોઈની વચ્ચેથી માલિકી મટી ગઈ તો અપરિગ્રહ ફલિત થઈ જાય. અપરિગ્રહ ત્યાગ કરતા અત્યંત મુશ્કેલ છે. છોડી દેવું સહેલું છે, પણ અપરિગ્રહ કઠિન છે. છોડી દીધા પછી પણ આપણો માલિકી ભાવ છૂટી ગયેલી વસ્તુમાં, ઘટનામાં કે વ્યક્તિમાં જીવંત રહેતો હોય છે. અપરિગ્રહમાં એ સ્વીકાર્ય નથી. ઓશો એક સુંદર દૃષ્ટાંત દ્વારા આપણને આ વાત સમજાવે છે. કન્ફ્યુશિયસ એક ગામમાં ગયો. ગામના લોકોએ કહ્યું, અમારા ગામમાં એક બુદ્ધિમાન માણસ છે, તેને આપ જરૂર મળીને જજો. કન્ફ્યુશિયસે કહ્યું, તમે તેને બુદ્ધિમાન શા માટે માનો છો? ત્યારે તેઓએ કહ્યું, તે ઘણો વિચારશીલ છે. ફરી પ્રશ્ન કર્યો, વિચારશીલ છે ને, અત્યંત વિચારશીલ તો નથી ને? તેમણે કહ્યું કે અત્યંત ખૂબ વિચારશીલ છે. એક કામ કરવું હોય તો ત્રણ વાર વિચારે છે. ત્યારે કન્ફ્યુશિયસે કહ્યું, મને તે માણસથી બચાવો, હું ત્યાં નહીં જાઉં, મને ત્યાં જવામાં રસ નથી, મને તે માણસનો ડર લાગે છે. પહેલાં એ કહ્યું, તમે કેવી વાત કરો છો, શું તે માણસ બુદ્ધિમાન નથી? કન્ફ્યુશિયસે કહ્યું, તે જરા વધારે બુદ્ધિમાન થઈ ગયો, એટલે જરા વધારે અનબેલેન્સ થઈ ગયો, માટે મને તેનો ડર લાગે છે. જે માણસ એકવાર વિચારે છે તે અતિ પર છે, જે ત્રણ વાર વિચાર કરવા લાગ્યો તે બીજા અતિ પર ચાલ્યો ગયો. બે વાર પૂરતું છે. કન્ફ્યુશિયસનો મતલબ કેવળ એટલો છે, જે વચમાં થોભી જાય તે પૂરતું છે. તે ગોલ્ડન મીન છે, સુવર્ણ સરેરાશ. તે વચમાં થોભી જવું છે, ન તો ત્યાગ, ન તો ભોગ, ન તો વસ્તુઓની પકડ, ન તો વસ્તુઓને છોડવું. અપરિગ્રહ જ્યારે ફલિત થાય છે, મધ્યમાં ફલિત થાય છે. આ થોડીક વાતમાં અપરિગ્રહની જરાય ચિંતા ન કરો. ચિંતા કરો પરિગ્રહને સમજવાની, અને યાદ રાખો, પરિગ્રહને છોડવાની ચિંતા પણ ન કરશો. પરિગ્રહને સમજવાની ચિંતા કરજો. પરિગ્રહ શા માટે? કઈ ખોટ પૂરી કરી રહ્યો છે? ન તો વસ્તુઓ પકડવા યોગ્ય છે, ન તો વસ્તુઓ છોડવા યોગ્ય છે. અપરિગ્રહ એ વિરાગ નથી, અપરિગ્રહ એ ત્યાગ નથી, સંસાર છોડીને ભાગવાનું તો નથી જ નથી, ઘરબાર ત્યાગીને નીકળવાનું નથી, પણ જીવવાનું છે, ભર ચક જીવવાનું છે. મળ્યું છે તે અવશ્ય જીવી જવાનું છે, પણ એ દરેક જીવનની પળમાંથી શીખવાનું છે. શું શીખવાનું છે? જીવતા શીખવાનું છે. આજે જે જીવ્યો તેમાંથી કાલે કેમ જીવવું, વધુ સુંદર રીતે કેમ જીવવું, વધુ ભરચક કેમ જીતવું, એ શીખવાનું છે. આ શીખવાની કડી જો પકડાઈ જશે તો પેલી અપરિગ્રહવાળી વાત આપોઆપ આત્મસાત થઈ જશે. ગૌતમ બુદ્ધનું એક દિવસ અપમાન કરવામાં આવ્યું. તેઓ એક ગામ પાસેથી પસાર થઈ રહ્યા હતા અને એ ગામવાસીઓ તેમનો સખત વિરોધ કરી રહ્યા હતા. કહો ને કે એ ગામવાસીઓ તેમના સખત વિરોધી જ હતા. બુદ્ધ જે શીખવી રહ્યા હતા તેની સાથે મેળ બેસાડવો તેમના માટે અસંભવ હતો. બુદ્ધની સરખામણીમાં આખી દુનિયા ખૂબ જ આદિમ, ખૂબ જ અભદ્ર, અત્યંત બેવકૂફ હતી. લોકો ભેગા થયા અને બધા લોકોએ બુદ્ધનું સખત અપમાન કર્યું. ત્યાં કોઈ ત્રીજી વ્યક્તિ ઊભી હોય તો એને પ્રશ્ન થાય કે બુદ્ધ અહીંયા કેમ શાંતિથી રહી શકે છે, કેમ કોઈનું આવું વચન સાંભળી શકે છે? જેને જે બોલવું હોય તે બોલે છે, પણ બુદ્ધ ઉપર કોઈ અસર થતી નથી. બુદ્ધે બધું શાંતિથી સાંભળ્યું અને તેમણે કહ્યું, જો તમારી વાત પૂરી થઈ ગઈ હોય તો હું આપની રજા લઈ શકું? કારણ કે મારે બીજા ગામે પહોંચવાનું છે અને તેઓ મારી પ્રતીક્ષા કરી રહ્યા હશે. જો તમારી વાત પૂરી થઈ ના હોય તો હું આવતીકાલે સવારે જ્યારે પાછો આવું ત્યારે તમે ફરી આવીને તમારી વાત પૂરી કરજો અને તમારું કામ પતાવજો. ટોળામાંથી એક માણસે પૂછ્યું, શું તમે અમને સાંભળ્યા નથી? અમે તમારું અપમાન કર્યું, તમારી નિંદા કરી અને તમામ પ્રકારની ગંદી ગાળો આપી. અમને જે કંઈ લાગ્યું તે બધું જ કહ્યું. શું તમે આ બધું સાંભળ્યું નથી? તમે બહેરા છો? તમારા કાને કંઈ પડ્યું નથી? થોડી શાંતિ પછી બુદ્ધ હસ્યા. તેમણે કહ્યું, તમે થોડા મોડા આવ્યા છો. તમારે 10 વર્ષ પહેલાં આવવું જોઈતું હતું. એ સમયે મારી માનસિકતા પણ તમારા જેવી જ હતી. ત્યારે હું તમને પ્રત્યુત્તર આપી શક્યો હોત અને સારી રીતે પ્રત્યુત્તર આપી શક્યો હોત, પરંતુ હવે મારા માટે કેવળ કરુણામયી, ધ્યાની બનવાની એક તક માત્ર છે. તમે મને આ તક આપી એ માટે હું તમારો આભારી છું. આ કેવળ એક કસોટી છે. મારા અવચેતન મનમાં ક્યાંય કોઈ નકારાત્મક ચીજ છુપાઈને બેઠી છે કે નહીં તે ચકાસવાની કસોટી છે. અને મિત્રો, હું તમને જણાવતા ખુશ થાઉં છું કે મારા મનમાં જરા સરખો નકારાત્મક પડછાયો પણ પસાર થયો નથી. તમે નચિંત રહેજો, હું બિલકુલ આનંદિત રહ્યો છું. તમે મને કોઈ રીતે અસર પહોંચાડી શક્યા નથી અને મને આવી મહાન તક આપી તે બદલ હું અતિશય ખુશ છું. તમારા જેવા બહુ ઓછા લોકો જિંદગીમાં મળે છે. જ્યારે મને એમ થઈ જાય કે ના, હું પરમપદ સુધી પહોંચું છું, ત્યારે તમારા જેવો માણસો આવીને મારી કસોટી કરે છે તે મારા માટે આનંદથી ઓછી જરા પણ ક્ષણ નથી. કહો તો તમારી રજા લઉં. નાની નાની વાતમાં આપણને રિસાઈ જવાની ટેવ છે. ગૌતમ બુદ્ધ શીખવે છે કે કોઈ કશું કહે તે કોઈનું છે, તમે તે સ્વીકારો તો તે તમારું બને ને. તમારું બને તો માન અપમાનની ઝંઝટ શરૂ થાય ને. તમે છૂટ આપશો તો જ તમારું અપમાન થશે. આપવી છે કોઈને છૂટ કે ના, કસોટીમાંથી પાર ઉતરવું છે.
વહ દેખતે હો, ઉસ દિયે કો દેખતે હો, મિટ્ટી કા મર્ત્ય દિયા હૈ, લેકિન જ્યોતિ તો અમૃત કી હૈ, દિયા પૃથ્વી કા, જ્યોતિ તો આકાશ કી, જો પૃથ્વી કા હૈ વહ પૃથ્વી પર ઠહરા હૈ, લેકિન જ્યોતિ તો સતત આકાશ કી ઓર ભાગી જા રહી હૈ. એસી હી મિટ્ટી કી દેહ હૈ મનુષ્ય કી, કિંતુ આત્મા તો મિટ્ટી કી નહીં હૈ, વહ તો મર્ત્ય દીપ નહીં અમૃત જ્યોતિ હૈ, કિંતુ અહંકાર કે કારણ વહ ભી પૃથ્વી સે નહીં ઉઠ પાતી હૈ. ઓશો સોઈ ઝાટકીને કહે છે કે માટીનો દીવો મનુષ્યનું બુનિયાદી સત્ય છે. માટી આપણા અસ્તિત્વનું પ્રતીક છે અને જ્યોતિ ચેતનાનું. માટી સામાન્ય છે, સર્વત્ર સહજ સુલભ, પણ જ્યોતિ પ્રત્યેકની પોતાની નીજ. આ દીવો જન્મથી મૃત્યુ સુધીની યાત્રાનો આપણો સથવારો છે. એટલે જ તો બાળક જન્મે ને તેની વિધાતાના લેખ છઠ્ઠીના દિવસે લખાય ત્યારે દીવો પ્રગટાવવામાં આવે. અને એ જ જીવ જ્યારે દેહ છોડે ત્યારે તેને છાણના લેપ પર ધરતી પર પોઢાડી ઘીનો દીવો પ્રગટાવવામાં આવે. આવ્યા તો માટીના કોડિયાના દીવાના અજવાળે આવ્યા, અને જઈએ તો પણ એ જ દીપકની આંગળી પકડીને. જ્યોતિ થઈ આવવાનું અને જ્યોતિમાં ભળી જવાનું, જીવનનું આ જ તો સમગ્ર ચક્ર છે. બુદ્ધે કહ્યું, અપદીપો ભવ, તું જ તારો દીવો બન. પણ આપણે તે કઈ રીતે બનવાનું? એક ગામ પાસે એક ઊંચો પહાડ, તેની ટોચ પર પહોંચવા માટે 10 માઇલની કપરી ચઢાઈ કરવી પડે. ગામના એક ખોડેત ખેડૂતને જબરું આકર્ષણ. એકવાર હિંમત કરી તે તો ઉપડ્યો પહાડની ટોચે પહોંચવા. દિવસ તપે તે પહેલા ટોચે પહોંચવા એ ખેડૂત રાજના 3જા પ્રહરથી નીકળી ગયો. પહાડ પર ગાઢ અંધકાર હતો અને ખેડૂત પાસે એક નાની સી કાંડી હતી કે જેનો પ્રકાશ તો આગળના 10 ડગલા સુધી જ પહોંચતો હતો. ખેડૂત વિચારમાં પડી જાય છે અને ઊભો રહી જાય છે. તે વિચારે છે કે 10 માઇલ જવાનું અને આ પ્રકાશ તો માત્ર 10 ડગલા સુધીનો જ. તે પહાડની તળેટીથી થોડો જ આગળ વધી નિરાશ થઈ ઊભો રહી ગયો. ત્યાં એક વૃદ્ધ માણસ ખેડૂત કરતા પણ નાનકો દીવો લઈ તેની પાસેથી નીકળી ઉપર ચડવા લાગ્યો. ખેડૂતે જરાક આગળ વધી પહેલા વૃદ્ધને રોકીને પોતાની મૂંઝવણ કહી સંભળાવી. વૃદ્ધ તો હસી પડ્યા અને બોલ્યા, અરે મૂર્ખ દોસ્ત, દીવો નાનો છે તો શું થયું? તું એક એક ડગલું તો આગળ વધ, પછીના 10-10 આપ મેળે પ્રકાશિત થતા રહેશે. અટકી જઈશ તો તારા હાથમાં જે પ્રકાશ છે ને તે વેડફાઈ જશે. આટલા પ્રકાશની મદદથી તો આખી પૃથ્વીની પ્રદક્ષિણા લગાવી શકાશે, પણ તારે પોતે તારે આગળ વધવું પડશે. પહેલા ખેડૂતનો જુસ્સો વધ્યો અને તેને લાગ્યું તો નાની પણ ચિનગારી છે તો તે ફેલાશે જ, તેને રોકવી અસંભવ છે. જ્યોતિ પ્રકાશનો વંશજ છે અને તે ઉત્સાહભેર આગળ ધપવા લાગ્યો. ફેડરિક નીત્સેને કોઈએ પૂછ્યું, તમે કેમ હસતા રહો છો? નીત્સેને થયું કે આ પ્રશ્નનો ખુલાસો કેમ કરું? કેમ કે દોસ્ત, હું હસ્યા કરું છું કારણ કે હું રડી ન પડું. હસીશ નહીં તો આંસુ ટપકી પડશે, તેથી તો કોઈ પણ રીતે હસતો રહીને પોતાને ભૂલ્યા કરું છું. વાત સાચી છે, તમે પોતાને ભૂલો પછી જ પ્રકાશ તમને નજરે પડે છે. બીમાર માનસિકતામાંથી બહાર આવવા સ્વસ્થતાપૂર્વક સ્વીકારવું પડે કે હું જ મારો દીવો છું. માટીનું કોડિયું ઉઠાવો, તેને અક્ષય સ્નેહથી ભરી દો અને વાટના માથા પર જ્યોતિનું તિલક કરી દો. આજ પ્રેમની પ્રજ્ઞા છે.
મુક્તિ અને બંધન. મને કોણ મુક્ત કરી શકે અથવા મને કોણ બાંધી શકે? આપણે એવું માનીએ છીએ કે આપણે ઘણી બધી બાબતોમાં બંધાયેલા છીએ. આપણે એવું માનીએ છીએ કે કુટુંબ, સમાજ, વ્યવસ્થા, નોકરી આ બધા આપણા બંધનો છે અને તેથી આપણે બહુ બંધાયેલા હોવાને લઈને મુક્તિ એટલે શું તેનો અનુભવ કરી શકતા નથી. જીવનની આપણી ઘણી ખરી દોડ આપણે નક્કી કરેલા બંધનોમાંથી મુક્ત થવાની છે. હકીકતમાં બંધન શું છે? બંધાઈ જવું તે કે કંઈ જુદું? ડાકુઓની એક ટોળીએ એક નેતાને પકડી લીધો. કાર જંગલમાં નીકળી હતી, ગાડી રોકી લીધી અને તે નેતાને પકડી લીધો. પરંતુ તે ડાકુઓ ઘણા મજેદાર લોકો હતા. હતા મજેદાર પણ હતા તો ડાકુઓ, એટલે નેતાજી ગભરાયા, ખૂબ ગભરાયા. એમણે આવી રીતે ક્યારેય અનુભવ કરેલો નહીં. ચોતરફ સલામતી જ ભાળેલી અને આજે કશુંક ઉલટું થયું. પણ ડાકુઓએ કહ્યું, ગભરાશો નહીં, કેમ કે આપણે સજાતીય છીએ, આપણે એક જાતિના છીએ. પહેલા નેતાએ કહ્યું, હું તમારી વાત સમજ્યો નહીં, આપણે એક જાતિના છીએ એટલે કઈ રીતે? ડાકુઓએ સમજાવ્યું, ઘણી બાબતોમાં આપણું સામ્ય છે. તમારી આગળ પોલીસ ચાલે છે, અમારી પાછળ પોલીસ ચાલે છે, વધારે ફરક નથી. તમે પોલીસ તરફથી આગળ બંધાયેલા છો, અમે પાછળ બંધાયેલા હોઈએ છીએ. અને યાદ રાખો, આગળ પોલીસ હોય તો ભાગવાનું જરા મુશ્કેલ છે, પાછળ પોલીસ હોય તો ભાગી પણ શકાય છે. અને એ દૃષ્ટિએ વિચારીએ તો અમે તો આપના કરતા થોડા વધુ મુક્ત છીએ. જિંદગીના અદ્ભુત રહસ્યોમાંથી એક એ છે કે આપણે જેને બંધન માનીએ છીએ તેનાથી આપણે બંધાવવું પડે છે. એને બાંધવા માટે પણ બંધાઈ જવું પડશે જ. પરિગ્રહના ભારે રહસ્યો છે. એના સૂક્ષ્મતમ પાસા સમજી લેવા જરૂરી છે, જેથી એના બાહ્ય વિસ્તારોને પણ સમજી શકાય. અને હા, કદાચ બાહ્ય વિસ્તારો ન સમજીએ તો ચાલશે, કારણ કે એ બાહ્ય છે. આપણે બાહ્યની ચિંતા ક્યાં કરવી છે? અંતઃ સાથે, સ્વ સાથે, સ્વયં સાથેનું અનુસંધાન આપણું જીવન કાર્ય છે. તમે તમારી સાથે બંધાયા છો? તમે તમારા અંતર સાથે અનુસંધાન સાધ્યું છે? તમે તમારા સ્વયંને ઓળખવા માટે પ્રયાસ કર્યો છે? હા, તો તમે સાચું બંધન અનુભવો છો, તમારું તમારા અંદર રહેલા સાથેનું બંધન. અને એ બંધન તમારું જીવન ઘડે છે. ડાકુ અને નેતા બંને છે તો માનવ જીવ. ડાકુપણું કે નેતાગીરી, એ તો માણસે સ્વીકારેલો અભિનય છે. યુ ડિસાઇડ યોર રોલ. લાઈફ ઇઝ અ રોલ પ્લે. તમે તમારે કયો અભિનય કરવો છે તે નક્કી કરો. જીવન રંગમંચ છે. અભિનય આપણને બાંધે છે. આપણે જીવનના રંગમંચ પરના કલાકારો છીએ અને આપણો કિરદાર ભજવી જાણીએ છીએ. આ કલાકાર માટે બંધન શું અને મુક્તિ શું તે કલાકાર જ નક્કી કરે છે. વાસ્તવમાં આપણી યાત્રા એકાંતની યાત્રા છે. આપણે કોઈના સાથે હોવાનો ભ્રમ ઊભો કરી લેતા હોઈએ છીએ. પતિ પત્ની એક અતૂટ સાથનો માહોલ રચી લેતા હોય છે. મિત્ર મિત્ર કે ગુરુ શિષ્ય વચ્ચે કોઈ અગમ્ય સાથની ભ્રાંતિ રચાઈ જતી હોય છે. સૌ માને છે કે હું એકલો નથી. એકબીજા આ ભ્રાંતિને સારી રીતે સમજે છે, છતાં મનોવૈજ્ઞાનિક સહાય મેળવવા પણ ટકી જાય છે. યાદ રાખવું રહે કે આ ભ્રમ જ્યારે તૂટે છે ત્યારે સાથ છૂટ્યાનો નહીં પણ ભ્રમ ભાંગ્યાનો આઘાત લાગે છે. હું જીવીશ તો હું જીવીશ, હું મૃત્યુને ભેટીશ તો હું જ મૃત્યુ પામીશ. આ પરમ સત્ય છે, જેને શક્ય તેટલી ઝડપથી જાણી લેવું અને સ્વીકારી લેવું તે ડાપણ છે. મારા મનમાં, ઊંડાણમાં, કે મારા માનસિક ધરાતલ પર, કે મારા શ્વાસ અને ઉચ્છ્વાસમાં, હું અને માત્ર હું જ છું. હું એકલો છું, કોઈ સાથે નથી અને કોઈ સાથે હોઈ પણ ન શકે. આ બાબત જો મને સમજાશે તો જ હું મનના ઊંડાણ સુધી કદાચ ઉતરી શકીશ. સાથ શક્ય છે વર્તુળના પરિઘ પર, પણ વર્તુળનું કેન્દ્ર તો એકલું જ રહેવાનું. કેન્દ્રને પામવા મારે એકલા જ જવું રહેશે. આથી જ તત્વજ્ઞાન કહે છે કે જે વ્યક્તિ સાથ માટે આતુર છે તે માત્ર પરિઘ પર જીવે છે. જેમ જેમ ભીતરનું ઊંડાણ પ્રાપ્ત થતું જશે તેમ બધું છૂટતું જશે. ક્ષુલ્લક સાથ તો પહેલાં છૂટી જશે. સાથનો સહારો ક્ષણિક છે અને અંતિમ ગંતવ્ય તો એકલા હોવું છે. થોડા લોકો પાસે બેસી ધીમે ધીમે આંખ બંધ કરે છે અને શ્વાસ પર, પોતાના શ્વાસ પર ધ્યાન કેન્દ્રિત કરે છે. આ સ્થિતિમાં પ્રત્યેક વ્યક્તિ થોડી ક્ષણ પછી એકલી જ રહી જાય છે. ઊંડા ઉતરવા માટે એકસાથે બેસી શકાય, પણ ઊંડાણને સ્પર્શવાની યાત્રા તો સ્વયં એકલાએ જ કરવી પડે. સાથીઓના ટોળામાં ગપ્પા મારી શકાય, ધ્યાન તો એકલા જ ધરવું પડે. આપણે વર્તુળના પરિઘ પર જીવવા એટલે ટેવાઈ ગયા છીએ કે ત્યાં કોઈનો સાથ હોવાની સુવિધા છે. આપણે કેન્દ્ર પણ એટલે નથી પહોંચી શકતા કે ત્યાં આપણા એકલા હોવાનો ઉપાય છે. આપણી મનોસ્થિતિ ઉપાયની નથી, ઉલઝનની છે, શોધખોળની છે. સમાજને છોડી દેવાનો અર્થ એવો નથી કે વ્યક્તિ જંગલમાં ભાગી જાય, કારણ કે જંગલમાં ભાગીને શક્યતા છે કે જે જંગલના વૃક્ષો સાથે દોસ્તી કરી લે, પક્ષીઓ અને પ્રાણીઓ સાથે નાતો બાંધી લે, પર્વતો અને ઝરણાઓ સાથે મૈત્રી કરી લે. તેથી જ બધું છોડીને ભાગવું શક્ય નથી. જ્યાં ભાગીશું ત્યાં નવો સાથ આપોઆપ વળગી પડવાનો છે. ગહનતાથી વિચારીએ તો વર્તુળના પરિઘથી અંદર જવાનો પ્રયાસ કરીશું તો જોવા મળશે કે પરિઘ પરના સંબંધોની આકાંક્ષા છોડવી પડશે. સંબંધ તોડવાનો નથી, સંબંધ રહી શકે પરંતુ તેની કોઈ આકાંક્ષા અંદર રહેવી ન જોઈએ. આકાંક્ષાને તોડ્યા પછી, અપેક્ષાને છોડ્યા પછી જે શેષ રહે છે તેને એકાંત કહેવાય છે. આ એકાંત દવા છે, આ એકાંત દુઆ છે, અને વ્યાપક અર્થમાં આ એકાંત દયા પણ છે. દવા મારા માટે, દુઆ જેની આકાંક્ષા છૂટી જાય તેના માટે, અને દયા સર્વસ્વના પરિપાક માટે. કેટલીક ગડમથલો જીવનમાં આપોઆપ આવી જતી હોય છે. કોઈ કહે છે કે આપણને એવો આદેશ મળેલો કે ત્રણ વાર નાહવું અને બે વાર ખાવું. વળી કોઈ એવું પણ કહે છે કે આ વાત કોઈ ઊંધું સમજી ગયું અને એટલે એણે નક્કી કર્યું કે ત્રણ વાર ખાવું અને બે વાર નાહવું. આપણને એક પ્રશ્ન તો હંમેશા મૂંઝવે છે કે આપણે જીવવા માટે જમીએ છીએ કે જમવા માટે જીવીએ છીએ. આહાર માટે આયુષ્ય છે કે આયુષ્ય માટે આહાર છે. કહેવાય છે કે મહાવીરે ભોજનનો ત્યાગ કરી દીધો. મહાવીર આ ત્યાગ છતાં રોજિંદુ જીવન સ્વસ્થતાથી જીવતા હતા. બંગાળમાં એક મહિલા હતી, પ્યારીબાઈ તેનું નામ. તેણે 30 વર્ષ ભોજન કર્યું નહીં અને શરીરને કોઈ નુકસાન પણ ના પહોંચ્યું. મહાવીર માટે આવી વાત તો પ્રાચીન થઈ ગઈ, તેથી એની મેડિકલ પરીક્ષાનો કોઈ ઉપાય નથી. પરંતુ પ્યારીબાઈનું પૂરેપૂરું મેડિકલ પરીક્ષણ થયું. એણે 30 વર્ષ સુધી કોઈ ભોજન ના કર્યું. એના તમામ આંતરડા સંકોચાઈને સુકાઈ ગયા, પણ એના સ્વાસ્થ્યમાં કોઈ ફેર ના પડ્યો. શું અર્થ આનો? એક ચમત્કાર થયો. એને શું થઈ ગયું? મેડિકલ સાયન્સને માટે સમજવાનું મુશ્કેલ થઈ પડ્યું કે આને થયું છે શું? જરા વિચારવા જેવું છે. નજર સમક્ષ બની રહ્યું છે, સૌ તેની ચકાસણી કરી શકે એવી રીતે બની રહ્યું છે, અને એટલે આ એવો ચમત્કાર છે કે જેમાં અંધશ્રદ્ધાને સ્થાન નથી, વિજ્ઞાનને સ્થાન છે. વાસ્તવમાં એમ કહેવાય છે કે પ્યારીબાઈ એટલી બધી આનંદિત હતી કે આપણે વિચારી પણ ના શકીએ કે આનંદ એનું ભોજન બની ગયું હતું. આપણે માત્ર એક જ વાત જાણીએ છીએ કે ભોજન આનંદ બને છે. આપણને બીજી બાજુની તો ખબર જ નથી કે આનંદ પણ ભોજન બની શકે. બીજી બાજુ પણ છે, બધી ચીજો કન્વર્ટેબલ છે. પાણી જો બરફ બની શકે છે તો બરફ પાણી બની શકે. એનર્જી જો મોટર બની શકે તો મોટર એનર્જી કેમ ન બની શકે? આ જોવો અને તોનો સુભગ સમન્વય એ હકીકતમાં આપણને વિચારવા પ્રેરિતે એવો સમન્વય છે. ભોજન જો આનંદ બની શકે છે તો આનંદ ભોજન પણ બની શકે છે. બન્યું પણ ખરું. પ્યારીબાઈ 30 વર્ષ સુધી ભૂખી રહીને બતાવી ગઈ કે ભૂખ્યા મહાવીરે જો 12 વર્ષમાં કુલ 365 દિવસ ભોજન કર્યું હશે તો તે અનશન નહોતું, નહીતર શરીર ચાલી ગયું હોત. આનંદ ભોજન બની જાય એટલે ભયો ભયો. વૈતરું કરનારો રોટલાના અડધા ટુકડાથી દિવસ ખેંચી જ કાઢે છે ને. ભોજન લેવું એ ખરેખર તો માનસિક ઘટના છે. મેં જમી લીધું છે એનો સંદેશો જ કાફી છે શરીર માટે. આપણે જીવવા માટે જમવાનું છે, જમવા માટે જીવવાનું નથી. અને ખોરાક એટલે ખાદ્ય જ નહીં, ખોરાક એટલે પેટ માટે જ નહીં, ખોરાક શરીર માટે. જો ખોરાક શરીર માટે તો ભોજન માત્ર ખોરાક નથી, વાંચન પણ ખોરાક છે, ગાન પણ ખોરાક છે, વ્યાયામ નૃત્ય ધ્યાન પણ ભોજનના ઘટકો છે. ભોજન મન માટે છે, મન રાજી તો તન પણ રાજી. નાની વાત પ્રશ્ન બને ત્યારે સજાગ થઈ જવું પડે. પ્રશ્ન જ્યારે પ્રશ્ન હોય ત્યારે તેની ચિંતા ન કરીએ તો પ્રશ્ન સમસ્યા બની જાય છે. પ્રશ્નનો જવાબ મળે, સમસ્યાનો ઉકેલ જરા મુશ્કેલ પડે. પ્રશ્નને સમસ્યા બનવા જ ન દઈએ તો? સો વાતની એક વાત, સમસ્યાનો સામનો ન કરવો હોય તો તેને પ્રશ્ન અવસ્થામાં જ ઉકેલી નાખો. આવું જ ભૂલનું છે. ભૂલને મિસ્ટેક કહે છે, પણ ભૂલ કરવાની ટેવ પડી જાય તો તે બ્લન્ડર કહેવાય. મિસ્ટેક મોટી થાય એટલે તે બ્લન્ડર બને. જોકે ભૂલ તો એ છે જે એકાદ વાર થાય. ભૂલથી ભૂલ થાય, જાણી જોઈને ન થાય. ઓશો જરા વિચિત્ર વાત કરે છે, ભૂલ કરવાની છૂટ, પણ દરેક વખતે નવી નવી ભૂલ થવી જોઈએ. હર પળ એકની એક ભૂલ કર્યા કરો એ કંઈ સારું લાગે? ભૂલ મેં ભી ઇનોવેશન હોના ચાહીએ, તાકી ફિર સે વો ઓર તો ક્યા તુમ ભી ન કર સકો. જે જેમ કરવાનું છે તે તેમ ન કરો તે ભૂલ છે. જે જ્યારે કરવાનું છે તે ત્યારે ન કરો તે ભૂલ છે. જેમ સોંપાયું, જેમ સ્વીકારાયું, તેમ તે ન થયું તો ભૂલ થઈ ગણાય. આ થઈ ભૂલની સરળતમ સમજ. શાસ્ત્ર ઉથલાવવાની કાંઈ જરૂર નથી. પણ તો પછી વારંવાર ભૂલ કેમ થયા કરે છે? આપણે જે કરીએ છીએ તેમાં આપણે પૂરેપૂરા હાજર હોતા નથી. કોઈ આપણને કામ સોંપી રહ્યું છે ત્યારે આપણે તેનું કામ તે ઈચ્છે છે તેમ સમજવા તત્પર નથી હોતા. પરિણામ સ્વરૂપે કામ પૂરું થાય ત્યારે તેમાં ભૂલ થવા પામે છે. આપણા આધ્યાત્મિક ચિંતકો એક જ વાત પર જોર આપે છે, લીવ ઇન ધ મોમેન્ટ. હાલ જે ક્ષણ છે તેમાં જીવો. આ ભૂલ થાય તેનું કારણ કોણ? આપણે જીવનને ક્યારે શોધ માટે, જીવનને ક્યારે પ્રશ્ન પૂછવા માટે આંખ ખોલીને જોતા પણ નથી. શું થઈ રહ્યું છે તેની સભાનતા ક્યાં? ઘરેડબજ ચાલે છે, હતું તેમને તેમ થાય છે. તેથી ભૂલ વારંવાર થયા જ કરે છે. જે ખાડામાં બીજા લોકોને પડતા જોઈએ છીએ તેમાં આપણે પણ પડીએ છીએ. જે માર્ગે ચાલી બીજા મર્યા તે જ રસ્તે આપણે શા માટે જઈએ છીએ? ચકળ વકળ ચારે તરફ જોઈએ છીએ છતાં આંખો કેમ ખોલતા નથી? મનુષ્ય જે ભૂલ હજારો વર્ષોથી કરતો આવ્યો છે તે જ ભૂલ નવી પેઢી પણ કેમ કરે છે? 10,000 વર્ષનો માનવ ઇતિહાસ તપાસો, એની એ જ 5-10 ભૂલ આપણે રિપીટ કર્યા કરીએ છીએ. દરેક પેઢી કોઈ નવી ભૂલ કરે તોય સમજાય કે ભૂલોની દિશામાં આપણો વિકાસ થઈ રહ્યો છે. પણ ના, એ જ ભૂલોનું પુનરાવર્તન. મારા પિતાએ જે ભૂલ કરી તે મારા દાદાએ પણ કરેલી અને તે મારો દીકરો પણ કરશે. માણસ 5,000 વર્ષમાં 15,000 યુદ્ધો લડ્યો છે. દર વર્ષે 3 સરાસરીથી યુદ્ધો થયા. દરેક યુદ્ધ લડનારે એક જ દલીલ કરી કે આ યુદ્ધ તો શાંતિની સ્થાપના માટે છે. આજે પણ એ જ વાત છે. માની લો કે પુરાણા નેતાઓની ભૂલ હતી, પણ હવે આપણે કાં તે દોરાવી રહ્યા છીએ? કારણ સ્પષ્ટ છે, આપણે આપણી ભૂલને ભૂલ તરીકે સ્વીકારવા જ તૈયાર નથી. આપણી ભૂલને આપણે જસ્ટિફાય કરીશું પણ એકનોલેજ નહીં કરીએ. ભૂલને સ્વીકારવામાં આપણને આપણો અહમ નડે છે. ભૂલ અને હું કરું બને જ નહીં. બસ ત્યાં જ મુશ્કેલી છે. ભૂલનો સ્વીકાર ન થાય તો ભૂલની સુધારણાની અપેક્ષા ન રખાય. ભૂલનો સ્વીકાર માત્ર નહીં, તેનો અહેસાસ થાય તો ભૂલ થવાના કારણોનું એનાલિસિસ થાય અને તો ફરી કામ કરીએ ત્યારે તે ભૂલ થવાના ચાન્સીસ ઘટે. ઇન કેસ ઓફ મિસ્ટેક, ડોન્ટ મિસ ટુ ટેક ઇટ. ટેકન ટુ બી ગ્રાન્ટેડ એ ભૂલોની પરંપરાનો જનક છે. ભૂલમાં પણ ભૂલને ભૂલવી નહીં, તે નવી ભૂલ ન કરવાનો રસ્તો છે. એક સુંદર કહાની છે. ભગવાન શ્રી કૃષ્ણ ભોજન કરવા બેઠા હતા. 2-4 કોળિયા ભર્યા હશે ત્યાં જ તેઓ થાળી છોડી ભાગ્યા. રૂકમણીજીએ પૂછ્યું, શું થયું, આપ ક્યાં જાઓ છો? પરંતુ શ્રી કૃષ્ણે સાંભળ્યું નહીં. તે તો કશું સાંભળ્યા વગર દરવાજા સુધી દોડી ગયા. રૂકમણીજી પણ ઉઠીને 2-4 પગલાં તેની પાછળ ગયા. પરંતુ ત્યાં તો શ્રી કૃષ્ણ દરવાજા પર જ થંભી ગયા. થોડું વિચારી તેઓ પાછા ફર્યા. ભોજન થાળ પર બેસી ફરી સહજ રીતે ભોજન લેવા લાગ્યા. રૂકમણીજીએ પૂછ્યું, ભગવાન આપે મને મૂંઝવણમાં મૂકી દીધી. એક તો આપ એવી રીતે ભાગ્યા કે મારા પ્રશ્નોનો જવાબ આપવાની પણ આપને ચિંતા રહી નહીં. અને પછી દરવાજાથી આપ એવી રીતે પાછા ફર્યા કે જાણે કાંઈ બન્યું જ નથી. ખરેખર શું બન્યું છે? ભગવાન શ્રી કૃષ્ણએ સ્મિત સાથે કહ્યું, મને પ્રેમ કરનારો મારો ચહિતો ભક્ત રસ્તામાંથી પસાર થતો હતો. તે મંજીરા વગાડતો ધૂન ગાતો ગાતો જતો હતો અને રસ્તા પરના લોકો તેની પર પથ્થરો ફેંકી રહ્યા હતા. તે ભક્ત નિજાનંદમાં હતો. તેણે મનમાં વિચાર સુદ્ધા નહોતો કર્યો કે મને સૌ પથ્થર મારે છે. તેના માથામાંથી લોહી વહી રહ્યું હતું એટલે મને થયું કે મારે જ કશું કરવું પડશે. મારા પ્રેમી ભક્તની સહાય કરવા હું ન જાઉં તો મારા હોવાનો અર્થ જ શું? રૂકમિણીજીએ તરત પૂછ્યું, તો પછી આપ પાછા કેમ ફરી ગયા? શ્રી કૃષ્ણ બોલ્યા, હું દરવાજા સુધી પહોંચ્યો ત્યાં મેં જોયું કે ભક્ત અસહાય નથી રહ્યો. મારા એ ભક્તે મંજીરા નીચે ફેંકી દીધા અને તેમણે પણ હાથમાં પથ્થર ઉપાડી લીધા. તેમણે પોતાની વ્યવસ્થા કરી લીધી છે એટલે મને લાગ્યું કે હવે મારી જવાની જરૂર નથી. તેમણે મારા માટે તો કોઈ તક છોડી જ ન હતી. એવી કોઈ ખાલી જગ્યા જ નહોતી કે જ્યાં મારી જરૂરત રહે. કહાની થોડામાં ઘણું કહી જાય છે. જ્યારે વ્યક્તિ પોતાની વ્યવસ્થા કે પોતાનો ઉપાય કરી લે છે ત્યારે જીવનની શક્તિઓ માટે કોઈ ઉપાય રહી જતો નથી. જીવનની શક્તિઓ માટે આપણે જગ્યા છોડતા જ નથી. આપણે સૌ આપણો ઉપાય શોધી લઈએ છીએ. તેથી હકીકતમાં આપણે પરમ શક્તિથી વંચિત રહી જઈએ છીએ. આપણું જીવન વ્યવસ્થિત બની જાય, પદ્ધતિસરનું બની જાય, બધી જ સગવડોવાળું બની જાય અને પાછું આ બધું આપણે જ કરી લઈએ છીએ એવા વ્યવસ્થાનો અહંકાર આપણામાં આવી જાય, આ સમયે સત્યની વ્યવસ્થા છૂટી જાય છે. જીવનના ઊંડાણમાં કંઈક કોઈ શાશ્વત નિયમોની વ્યવસ્થા પણ છે. તેમાંનો એક નિયમ એ પણ છે કે તમે જેની પાછળ ભાગશો તે તમારાથી પણ ભાગવા લાગશે અને જેનો મોહ તમે છોડી દેશો તે પોતાના રસ્તે નીકળી પડશે. અચાનક તમને ખ્યાલ આવશે કે તે તમારી પાછળ પાછળ આવે છે. જે ધનને છોડે છે ધન તેની આજુબાજુ ફરવા લાગે છે. માનની જે અપેક્ષા નથી રાખતા તેના પર સન્માનની વર્ષા થાય છે. સુરક્ષા જે છોડે છે તેને આપોઆપ સુરક્ષા ઉપલબ્ધ થઈ જાય છે. બધું જ છોડી દે છે કદાચ બધું જ તેને પ્રાપ્ત થવા લાગે છે. એક ઘર જે છોડે છે શક્યતઃ બધા જ ઘર તેના થઈ જાય છે. એક પ્રેમની જે ચિંતા નથી રાખતા તે સૌનો પ્રેમ પામે છે. છૂટી જવું તે સહજ બને ત્યારે પ્રાપ્તિ દિવ્ય બની રહે છે. સહજ મિલા સો દૂધ સમ, માંગા મિલા સો પાણી, કહત કબીર વહ રક્ત સમ, જામે ખીચાતાની. એક મનોવિજ્ઞાની એક સંશોધન કરી રહ્યા હતા. તેમને પ્રેમ અને ઘૃણા આ બે શબ્દો અંગે જાણવું હતું. એક કોલેજના 15 વિદ્યાર્થીઓ ઉપર તેમણે પ્રયોગ કર્યો. 15એ 15ને એમણે કહ્યું કે તમારા સિવાય બીજા જે જે વિદ્યાર્થી તમારો તિરસ્કાર કરે છે એવું તમને લાગતું હોય તેના નામ વિચારો. તમે જેના વડે ઘૃણાપાત્ર છો તેવા અન્ય વિદ્યાર્થીના નામનો પહેલો અક્ષર કાગળ પર લખો. તેની યાદી બનાવો. આ યાદી બનાવવા માટે તમને 30 સેકન્ડ મળશે. તમારો સમય હવે શરૂ થાય છે. બન્યું એવું કે એક યુવક કોઈનું નામ ન લખી શક્યો. એક વિદ્યાર્થીએ વધુમાં વધુ એટલે કે 13 નામ લખ્યા. તો વળી કોઈએ થોડા 5, 7 કે 10 નામ લખ્યા. આ પ્રયોગ પરથી જે તારણો બહાર આવ્યા તે આશ્ચર્યજનક છે. જે યુવકોએ વધુમાં વધુ વ્યક્તિઓને ઘૃણિત માન્યા હતા તે પોતે પણ વધુમાં વધુ વ્યક્તિઓ દ્વારા ઘૃણાસ્પદ માનવામાં આવેલા હતા. સૌથી અદ્ભુત રહસ્યની વાત એ જાણવા મળી કે જે યુવકે એક પણ નામ ઘૃણાપાત્ર વ્યક્તિની યાદીમાં નહોતું લખ્યું, તેનું નામ અન્ય કોઈની યાદીમાં પણ ન હતું. બહુ વિચાર માગે તેવી આ વાત છે. આપણે જીવનમાં કેટલા બધા લોકોને મળીએ છીએ, અંતે તો જેને મળો તે દર્પણ સિદ્ધ થાય છે. શું આપણે પોતાને જ અન્યમાં નથી જોતા? પોતાનામાં ઘૃણા હોય, તિરસ્કાર હોય, દ્વેષ હોય તો બીજામાં પણ તેના જ દર્શન થાય. તિરસ્કારમાંથી જ તિરસ્કાર જન્મે છે, દ્વેષનું જ દ્વેષમાં રૂપાંતર થાય છે. આવું બનવું એ કંઈ પ્રયોજન વગરનું નથી હોતું. બીજામાં રાયને પર્વત ગણી જોનારને પોતાનામાં રહેલો પર્વત રાય જેવો લાગતો હોય છે. હું અંધ હોઉં તો તેની પીડાને સહન કરવાના બે માર્ગ છે, પોતાની જ એક આંખ સારી કરી લેવી અથવા બીજાની બંને આંખોને ફૂટેલી માની લેવી. આ બેમાંથી બીજો માર્ગ જ સરળ લાગે છે, કારણ કે એમાં કશું કરવાનું નથી, માની લેવાનું છે. જ્યારે તમે બીજાને મળો ત્યારે તેને અરીસો સમજો તો, તેમાં જે જોવા મળે તે પહેલાં તમારામાં શોધો તો. સંસાર છોડવાની જરૂર નથી, એ તો કાયરતા છે. સંસાર છે તો સંબંધ છે. સંબંધની સામે આઈનો ધરો, તેમાંથી જ સ્વયંની શોધ કરો. દર્પણ કે આઈનો ન હોય તો આપણું દર્શન થાય ખરું? બીજાઓના રૂપમાં આપણે હંમેશા આપણને જ મળતા હોઈએ છીએ. જેનું હૃદય પ્રેમથી ભરપૂર તેને સૌમાં પ્રેમના જ દર્શન થાય, અને સૌમાં પ્રેમ જ જોવાની ટેવ પડી જાય તો પછી સમગ્ર વિશ્વ પરમાત્મા લાગે. આજ પૃથ્વી પર કેટલાક લોકો સ્વર્ગમાં છે તો કેટલાક લોકો નર્કમાં છે. અહીં જ આજ પૃથ્વી પર બંને અહીં છે, સ્વર્ગ અને નર્ક. આપણી અંદર જ છે સ્વર્ગ વત્તા નર્ક, સુખ વત્તા દુઃખ. જે અંદર છે તેનું જ પ્રક્ષેપણ બહારના પડદા ઉપર થાય છે. મારી આંખો ગંદકી, રોગ, પીડા, દુઃખ જુએ છે, અને મારી જ આંખો ફૂલ, મોર, ઝરણા જુએ છે. જે છે તે મારામાં છે, સુખ અને દુઃખમાં, ઘૃણા અને પ્રેમમાં, મિત્ર અને શત્રુમાં. જો મને મારાપણાની કે હુંની જ આકરી દેખાય તો મને સમજાશે કે મારા સિવાય નથી કોઈ સુખ, નથી કોઈ દુઃખ, નથી કોઈ શત્રુ કે નથી કોઈ મિત્ર. હું જ મારો શત્રુ છું અને હું જ મારો મિત્ર છું. આપણે નક્કી કરવાનું, આપણે આપણા શું બનવું છે. પ્રશ્ન થયા કરે, ધન એ જ શું સંપત્તિ છે? ભારતના કે વિશ્વના ઉચ્ચતમ ધનાઢ્યોની યાદી વાંચીએ ત્યારે પ્રશ્ન થાય. વર્ષો પહેલા આવો પ્રશ્ન રસ્કિનને થયેલો. રસ્કિને અન ટુ ધીસ લાસ્ટ પુસ્તકમાં આ પ્રશ્નની વિશદ છણાવટ કરી છે. હા, આ એ પુસ્તક કે જે ગાંધીજીના દિલો દિમાગ પર કબજો કરી બેઠું. આ એ પુસ્તક કે જે સર્વોદયની સ્પષ્ટ વિભાવના લઈને આવ્યું. આ એ પુસ્તક કે જે ગાંધીજીના અનેક પ્રેમીઓને સર્વોદય અને ગ્રામાભિમુખ જીવન તરફ વાળી ગયું. તેમાંના એક ગુરુવર્ય તે આપણા દર્શક મનુભાઈ પંચોળી. એમણે પોતાની વિશિષ્ટ શૈલીમાં આ પ્રશ્નનો ઉત્તર વાળ્યો. ધન એ સંપત્તિ નથી, પણ જીવન એ સંપત્તિ છે. માનો કે કોઈ એક ગામમાં બે ચાર મહિનાની હેલી રહે કે બહારથી લોટ, દાળ, શાક, દૂધ આવતા બંધ થઈ ગયા. ગામ આખામાં જે રૂપિયા હોય તેનો ચોરામાં ઢગલો કરીએ તો તેથી શું લોટ, દાળ, શાક મળી જશે? રૂપિયાને સૂંઘવાથી ભૂખ મળશે? માનો કે વણકર, ખેડૂતો, ઘાંચીઓ, મોચીઓ અમુક દિવસે જાહેર કરે કે અમે હવે કામ કરવાના નથી, આવી હડતાલની શી અસર થાય તે કલ્પો. પૈસા તો છે જ છે અને રહેશે, પણ આ વાત સાંભળીને દુનિયા ઊંધી ચત્તી થઈ જાય કે નહીં? જો નાણું તે સંપત્તિ હોય તો કોઈ આકુળ વ્યાકુળ ન થાય. સંપત્તિનો મોટો ભાગ જે દર વર્ષે પેદા થાય છે તે શ્રમથી પેદા થાય છે, ને આ સંપત્તિમાં પણ કેટલીક તો જીવન પોષક અને કેટલીક જીવનનાશક પણ હોય છે. અફીણ અને દારૂ પણ શ્રમનું પરિણામ છે, પણ તે જીવનનાશક સંપત્તિ છે. સાદી ભાષામાં કહીએ તો ધન જીવનના વિકાસ માટે છે, અને જે ધન જીવનને હાનિ પહોંચાડે તે ધન સંપત્તિ નથી પણ વિપત્તિ છે. દર્શક તો કહે છે કે માથા માટે પાઘડી છે, પાઘડી માટે માથું નથી. જીવનની પ્રતિષ્ઠા છે સંપત્તિ કે સત્તાની નહીં. જીવનને મદદગાર થાય તેટલી જ સંપત્તિ અને તેટલી જ સત્તા ઇચ્છનીય છે. રસ્કીને તો એટલે સુધી સમજાવ્યું કે જીવન એ જ મોટામાં મોટી દોલત છે, ને તે દોલતને ચોરી જનાર, ધક્કો આપનાર, ઘસારો દેનાર વિચારો કે આચારો ત્યજી દેવા જોઈએ. ધને સંપત્તિ નથી પણ સંપત્તિ તરફ જવાનો માર્ગ છે. ધનથી તમે સોફા સેટ ખરીદી શકો, આરામ નહીં. ધનથી ડબલ બેડનો પલંગ લાવી શકાય પણ તમે સૂતા પછી મળવી જોઈએ કે નીંદર નહીં. નાણાંની પોટલી આપી બાયપાસ સર્જરી કરાવી શકાય પણ 50 વર્ષ વધુ જીવી શકાશે એવી